चरण
हरि
है।
नमः
बताओ।
कारणं
महापर्वणी आराधना और तेरे चालू से अपनी बद्धा अपनी शक्ति अपनी भावना अपना संजोगो अपनी परिस्थिति इन्हें ध्यान में राखी ने कई ने कई आराधना आ दिवसों दरमियान करवानी छे अपना मन ने तैयार करवानू छे। શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને એમનું ધર્મ શાસન આપણને પ્રાપ્ત થયું છે તો એ પ્રભુના માર્ગે કઈ રીતે આપણે આગળ વધી શકીએ, ભલે એક ડગલું માંડીએ, આપણે એક પગલું આપણે માંડીએ, ક્યારેક આપણને એમ લાગે કે આપણા ધર્મમાં તો કેટલી આરાધના છે, કેટલી બધી તપશ્ચર્યા છે, આપણે આ બધું કેવી રીતે કરી શકીએ, ક્યારેક આપણા સંજોગો આપણી સામે આવે, આપણી પરિસ્થિતિ આપણી સામે આવે, એની સાથે આપણે તાલમેલ મિલાવી શકતા નથી, પણ એના માટે થોડુંક જો આપણે આપણા મનને સમજાવી મનને તૈયાર કરીએ, ઘણી વખતે ઘણી વાતોમાં આપણું મન માનતું નથી, આપણે આપણા મનને તૈયાર કરવું પડે છે, અને આવું દુનિયાની બાબતોમાં, સંબંધોની બાબતોમાં, બિઝનેસની બાબતોમાં આપણે તૈયાર કર્યું છે આપણા મનને, એટલે આજનો આપણો સ્વાધ્યાય અને ખાસ કરીને સાંજનો આપણો સ્વાધ્યાય આ દિવસો દરમિયાન શ્રમણ ભગવાન મહાવીરનો ઉપદેશ જે છે અને જેને આપણે એમની અંતિમ દેશના અથવા તો ઉત્તરાધ્યયન સૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ, અત્યંત પવિત્ર, પાવન અને આપણા જીવનને ખાસ કરીને જો થોડાક પણ પ્રભુના માર્ગે આપણે આગળ વધવું હોય તો આપણને સતત એ ગાઈડલાઈન આપે છે, સતત એ આપણને માર્ગદર્શન આપે છે. પણ જેમ મેં પહેલા જ કહ્યું, થોડુંક આપણે પ્રયત્ન, આપણો પુરુષાર્થ, થોડુંક એફર્ટ આપણે કરવો પડે. એટલે આ અધ્યયનનું નામ જ જ્ઞાની પુરુષોએ, જેમને આનું સંકલન કર્યું, કમ્પાઇલ કર્યું, અને ઉત્તર અધ્યયન પછીના અધ્યયન તરીકે, છેલ્લા અધ્યયન તરીકે એને ગોઠવ્યું, એમને એનું નામ આપ્યું છે સમ્યક્ત્વ પરાક્રમ. પરાક્રમ એટલે તમે એફર્ટ કરીને જે કંઈક મેળવો, સતત પ્રયત્ન કરો, તમારી સમગ્ર જાતને એમાં લગાડી દો, એને આપણે પરાક્રમ કહીએ છીએ. દુનિયાની દ્રષ્ટિમાં માણસ, વોરિયર માણસોને પરાક્રમી કહેવાતા હોય છે, અને એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે સતત આપણી જાતની સાથે, અંદરમાં તો આપણું વોર ચાલે જ છે. કદાચ કોઈ પળ આપણી એવી નહીં હોય કે આપણી જાતની સાથે આપણે સંઘર્ષ કરતા નથી, પણ ઘણી વખતે આપણને બહાર સંઘર્ષ કરવાની આદત પડી ગઈ છે. બહારમાં કોન્ફ્લિક્ટ ન હોય તો આપણે ઉભા કરી દઈએ છીએ, આપણને કોન્ફ્લિક્ટ ગમે છે. કારણ કે ઘણી વખતે આપણે એવું માનીએ છીએ કે કોન્ફ્લિક્ટની અંદર આપણે બીજાને કંટ્રોલ કરી શકીએ છીએ, અને કોન્ફ્લિક્ટમાં જ્યારે બીજાને કંટ્રોલ કરીએ ત્યારે આપણને આપણું મહત્વ થોડુંક વધારે લાગે, આપણો અહમ પોષાય છે. પણ અહીંયા આગળ થોડીક જુદી રીતે આપણે વિચારવાનું છે. આપણો એફર્ટ આપણા પોતાના માટે કરવાનો છે, આપણી જાતના માટે કરવાનો છે, અને આ સ્ટ્રગલ આપણે પોતાના માટે. એક વાત આપણે સ્વીકારવી જોઈએ, આપણું મન જે છે એક યુદ્ધની ભૂમિ છે, બેટલ ગ્રાઉન્ડ છે. સતત આ મનની અંદર કંઈક ને કંઈક સંઘર્ષ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. ને જ્યાં સુધી આપણે કર્મોથી બંધાયેલા છીએ, કર્મોની સંપૂર્ણપણે નિર્જરા નથી થતી ત્યાં સુધી આપણો સંઘર્ષ ચાલુ રહેવાનો છે. આપણે સંઘર્ષના માટે, આપણા જીવનમાં આવતા કોન્ફ્લિક્ટના માટે, આપણા જીવનમાં બદલાતા સંજોગો માટે વ્યક્તિને જવાબદાર ઠેરવીએ છીએ, અને શોધી કાઢીએ છીએ કે કોને જવાબદાર ઠેરવી શકાય, કોને જવાબદાર માની શકાય. એ બધામાં આપણે ઘણી એનર્જી, ઘણી શક્તિ વાપરીએ છીએ. પણ આપણે એક વાતનો સ્વીકાર કરવો જોઈએ કે જ્યાં સુધી આપણે કર્મોથી બંધાયેલા છીએ ત્યાં સુધી આ બધું જ ચાલવાનું છે, બધું જ આપણને અનુકૂળ બને, બધું જ આપણી ઈચ્છા મુજબ થાય, એવું થતું નથી. અરે, આપણો કંટ્રોલ, આપણું નિયંત્રણ આપણા પોતાના બોડી ઉપર નથી, શરીરના ઉપર નથી, આપણા મનના ઉપર નથી, તો પછી દુનિયાના સંબંધોમાં, દુનિયાની અંદર, દુનિયામાં બધા લોકોના ઉપર, એ બધા જીવો, બધા લોકો પોતપોતાના કર્મો અનુસાર જીવે છે, દરેકના પોતાના કર્મો છે. આપણી સાથે સંકળાયેલી વ્યક્તિ, આપણા પરિવારમાં આવેલી વ્યક્તિ, એના પણ પોતાના કર્મો છે. હા, એવું બને આપણા કર્મો અરસપરસ જોડાયેલા હોય, પણ આ પર્વના દિવસો દરમિયાન, ખાસ કરીને પર્યુષણના દિવસો, આપણે આપણી જાતને થોડીક એવી રીતે ટ્રેન કરવાની છે, એને થોડીક ઘડવાની છે કે કમસે કમ આ દિવસો દરમિયાન આપણે બહારના કોન્ફ્લિક્ટ ઓછા કરીએ, બહારના સંબંધોમાં સંઘર્ષ ન આવે, સંઘર્ષ ન સર્જાય, એવો એક સંકલ્પ કરીએ. અને એના માટે થોડુંક આપણે આપણા પોતાના મનને સમજાવીએ અને મનને સમજીએ. એક સાયકોલોજીકલ વ્યવસ્થા આપણે સ્વીકારવી જોઈએ કે કોઈને સમજાવતા પહેલા આપણે એને સમજવું જોઈએ. જો કોઈને આપણે સમજી શકીએ તો બહુ સારી રીતે આપણે એને સમજાવી શકીએ, પણ મોટા ભાગે આપણે એવું કરીએ છીએ કે આપણે સમજ્યા વગર સમજાવવા જઈએ છીએ, અને એમાં આપણને સફળતા મળતી નથી. એટલે આપણે ફ્રસ્ટ્રેટ થઈએ છીએ અને સામી વ્યક્તિ તરફ સમજણના બદલે આપણે આપણી ફ્રસ્ટ્રેશન મોકલીએ છીએ. સમજવાની કોશિશ કરીએ, આપણા મનને આપણે સમજાવવું છે તો પહેલા આપણા મનને સમજીએ. મનની ઈચ્છાઓ, મનની જંતનાઓ, મનની ડિઝાયર્સ, એને આપણે થોડીક સમજીએ. પણ એના માટે પ્રયત્ન કરવો પડે. આપણી ભાષામાં કહીએ, આપણા જૈન પરંપરાના એક વિશિષ્ટ શબ્દમાં કહીએ તો પુરુષાર્થ કરવો પડે, એફર્ટ કરવો પડે. અહીંયા આગળ એક બહુ સરસ પરંપરા સુધર્મા સ્વામી જંબુ સ્વામીને સંબોધિત કરે છે. જંબુ સ્વામી એમને માર્ગ પૂછે છે કે પ્રભુ, આ માર્ગ કોને બતાવ્યો? આપ જે વાત કરો છો એ આપનો પોતાનો છે? આપ પોતાની વાત કરો છો કે આપે ક્યાંથી મેળવ્યું છે? અને એ એમ કે છે, સ્વમ મે આવસંખલુ તેણ ભગવયા એવો મત. એ આયુષ્યમાન પ્રાચીન સમયની અંદર કોઈને એડ્રેસ કરવા હોય, કોઈને સંબોધન કરવું હોય તો આવું કહેવાતું હતું, આયુષ્યમાન. એટલે દરેક વ્યક્તિના માટે આપણી લોંગ લાઈફ એની ઈચ્છીએ છીએ, આ સંબોધન દ્વારા, આ એડ્રેસ દ્વારા. આયુષ્ય એટલે જીવન. આયુષ્યમાન ભવ, તારું આયુષ્ય દીર્ઘ બને, દીર્ઘાયુષ્ય થાય. એ જમાનામાં આશીર્વાદ એવા અપાતા હતા, કારણ કે મનુષ્યનું જીવન એક શ્રેષ્ઠ જીવન છે. જેટલા વર્ષો મનુષ્ય જીવનના આપણી પાસે વધારે હોય, આપણે ઘણા સારા કાર્યો કરી શકીએ. અને જે એક પ્રોસેસ આપણે કરવાની છે, મુક્ત થવાની પ્રોસેસ, કર્મોના બંધનોમાંથી મુક્ત થવાની પ્રોસેસ, અશુભ વિચારોમાંથી મુક્ત થવાની પ્રોસેસ, જે વિચારો, જે આપણા સંકલ્પો, જે આપણી લાગણીઓ આપણને અશુભ ભાવ તરફ દોરી જતી હોય, ખેંચી જતી હોય, અને આ એક કરુણતા છે, ટ્રેજેડી છે આપણા માટે. અશુભ ભાવ તરફ બહુ જલ્દી આપણે ખેંચાઈ જઈએ છીએ, જ્યારે શુભ ભાવ, સારા ભાવ, સારા વિચારો એ કરવા પડે છે. અશુભ ભાવ તરફ આપણે ખેંચાઈએ છીએ, સારા વિચારોને આપણે ખેંચી લાવવા પડે છે. એના માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. અને એટલા જ માટે આ જ્ઞાની પુરુષોએ અહીંયા આગળ જે વાત કરી છે, પરાક્રમ પણ સમ્યક્ત્વ, એટલે સાચો એફર્ટ, સાચો પ્રયત્ન આપણે કરીએ. સમ્યક્ત્વ શબ્દ બહુ જુદી રીતે આપણા જૈન ગ્રંથોમાં, જૈન શાસ્ત્રોમાં સમજાયો છે. અને સમ્યક્ત્વ કદાચ જૈન પરંપરાનું એક પોતાનું એક્સક્લુઝિવ કન્સેપ્ટ છે, જે બીજી પરંપરાઓ બહુ ઓછું જોવા મળે. બુદ્ધિઝમની અંદર છે કન્સેપ્ટ, કારણ કે જૈનિઝમ બુદ્ધિઝમ પેરેલલ ચાલ્યા છે, ઘણી ઇન્ફ્લુઅન્સ એકબીજાની એના ઉપર છે. એની ચર્ચા ક્યારેક આપણે કરશું પ્રશ્નોત્તરી દરમિયાન. પણ આ સમ્યક શબ્દને આપણે સારી રીતે સમજીએ. આ સમ્યક્ત્વ શબ્દ જયારે આપણે બોલીએ છીએ ને, ત્યારે આપણે આપણી જાતને એક મેસેજ આપીએ છીએ. સંસ્કૃત ભાષાની અંદર સમ્યક એટલે સાચું, સમ્યક એટલે સારું, સમ્યક એટલે જેવું છે એવું, એમાં કશું જ અંદર ભેળવતા નથી. અને ત્વ એટલે આપણો આત્મા, તું. તો ક્યારેક આપણે આપણી જાતને એમ કહેવું જોઈએ કે તું જ સમ્યક છે, તું જ સત્ય છે, તારે તારું સત્ય જ પ્રાપ્ત કરવાનું છે. જયારે આપણે એમ કહીએ છીએ કે મારે સમ્યક તો મેળવવું છે, સમ્યક તો પ્રાપ્ત કરવું છે, ત્યારે આપણે આપણી પોતાની જાતની સાથે, આપણા પોતાના સ્વની સાથે આપણે ઇન્ટરનલાઇઝ થવાનું છે, જેને સ્વરૂપ કહીએ. આપણું જ્ઞાની પુરુષોએ ફિલોસોફિકલ ભાષામાં એને, ફિલોસોફિકલ લેંગ્વેજમાં સ્વરૂપ કહ્યું છે. સ્વરૂપ, પોતાનું રૂપ, પોતાનું ફોર્મ. અહીંયા આગળ આ અધ્યાયની શરૂઆત કરતા સુધર્મા સ્વામી જે ઉપદેશ આપે છે, જંબુ સ્વામીને સમજાવે છે, એમ કહે છે કે મેં ભગવાનની પાસેથી આવું સાંભળ્યું છે. આ એક સરસ પરંપરા આપણને મળી છે કે જુઓ, ભગવાને કહ્યું ભગવાને કહેલું સુધર્મા સ્વામીએ ગ્રહણ કર્યું, એમને લીધું, એમને સાંભળ્યું, એમને જંબુ સ્વામીને કહ્યું, અને પછી પ્રભવ સ્વામી વગેરે આચાર્યોની એક પરંપરા ચાલી. અને આપણે કેટલા સદભાગી છીએ કે આવા મહાપુરુષોના હાથોમાં થઈને આ સત્ય આપણા સુધી પહોંચે. અને આજે આપણે એ સત્યને સમજવા માટે આપણી લાયકાત છે કે નહીં આપણને ખબર નથી, પણ આપણે કોશિશ ચોક્કસ કરી શકીએ, અને કોશિશ કરીને પણ યોગ્યતા આપણે મેળવી શકીએ, યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ. એટલે પરમાત્મા પ્રત્યેનો એક અહોભાવ કે પ્રભુના આ વચનો જે છે એ આપણને પ્રાપ્ત થયા છે. અને એક વસ્તુ, શાંતિ ક્યાંય પણ, મનની શાંતિ, મનની પ્રસન્નતા, મનની સ્થિરતા એ જો ક્યાંય પણ મળશે તો એ સત્યમાં જ મળશે. સત્યની બહાર અસત્યનું ગમે એટલું આવરણ આપણે ઊભું કરી દઈએ, અસત્યના લેયર્સ આપણે ઉભા કરી દઈએ, માન્યતાઓના લેયર્સ આપણે ઉભા કરી દઈએ, પણ આપણને પ્રસન્નતા પ્રાપ્ત નહીં થાય. કારણ કે પ્રસન્નતા અથવા તો જેને આપણે કહીએ આનંદ, એ જ આપણું કોન્સ્ટિટ્યુટ છે. આત્મા, આત્માનું કોન્સ્ટિટ્યુટ શું, આત્મા શેનો બનેલો છે, આત્મા એટલે શું છે આપણે જોઈ શકતા નથી, પણ આત્માના માટે જે એક શબ્દ આપણે વાપરીએ છીએ, ચિદાનંદ, ચિદ અને આનંદ, આનંદ આપણું સ્વરૂપ આનંદમય છે. આનંદમાં રહેવું, આનંદમાં જીવવું, એટલે આપણી સમગ્ર યાત્રા. આપણે દેરાસરે જઈએ, ધર્મસ્થાનમાં જઈએ, ધર્મ ક્રિયા કરીએ, ધર્મ આચરણ કરીએ, બધું શેના માટે આપણે કરીએ છીએ? આપણું, આપણી જાત જે સમ્યક છે એને પ્રાપ્ત કરવા માટે આપણે આપણું સમ્યક આપણે મેળવવાનું છે, અને એ આવા મહાપુરુષોએ આપેલું છે. એટલે ગઈકાલે પણ આપણે એક મુદ્દાની ચર્ચા કરેલી હતી કે આપણા હૃદયની અંદર સતત પ્રભુના માટે સત્ય જેમને બતાવ્યું છે, આપણા સુધી સત્ય જેમને પહોંચાડ્યું છે, એના માટે અહોભાવ આપણે પેદા કરવાનો છે. સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, હાઈ સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, જ્યારે વિચાર કરીએ, જ્યારે કોઈ પ્રભુની વાત સાંભળીએ અને આપણા હૃદયમાં અહોભાવ છલકાય, અહીંયા આગળ સત્યનો સ્વીકાર કઈ રીતે કરવાનો છે એની એક પ્રક્રિયા બતાવી છે કે ભગવાને આ જે સત્ય કહ્યું છે. આ વાત સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે કે એની સમ્યક શ્રદ્ધાય, જેને આપણે પ્રતિક્રમણ દરમિયાન બોલાતા સૂત્રોમાં, ખાસ કરીને સ્થાનકવાસી પરંપરાના સૂત્રોમાં આનો બહુ સરસ રીતે ઉપયોગ કરવામાં આવેલો છે. સદ્દહિતા પતિયાઇતા રોયઇતા ભાસિતા પાલિતા સોહિતા આરાહિતા. એટલે સત્યને કેવી રીતે પ્રાપ્ત કરવાની એની એક સરસ પ્રોસેસ બતાવી છે કે જે કંઈ સત્ય છે, સમ્યક છે, તમે એને તમારા ભીતરની અંદર સમજવાની કોશિશ કરો, બુદ્ધિથી સમજો, પણ પછી અંદરમાં એને ગ્રહણ કરો, એટલે એના ઉપર અંદરની એક શ્રદ્ધા તમે જગાડો, અને શ્રદ્ધા જાગે એટલે તમને પ્રતીતિ થશે. જો પ્રતીતિ એટલે આપણે આપણી ચાલુ ભાષામાં કહીએ તો જેનો આપણે અનુભવ કરીએ, જેને આપણે એક્સપિરિયન્સ કરીએ. બે તત્વો છે, પ્રીતિ અને પ્રતીતિ. પ્રીતિ એટલે કોઈના માટે આદર જાગવો, લાગણી જાગવી, કશુંક ગમવું, એને એક સામાન્ય ભાષામાં આપણે પ્રીતિ કહીએ. અને પ્રતીતિ એટલે એનો અનુભવ કરવો, આપણા સ્વયંમાં આપણે એને અનુભવો. એટલે ઘણી વખતે આપણે કેટલીક વ્યક્તિ માટે પણ આપણે એવું વિચારીએ છીએ અને આપણે એવું કહીએ છીએ પણ એ અને હું જુદા નથી. ક્યારેક વર્ષો પહેલા આપણે કોઈને કહ્યું બી હશે કે તમે ને અમે જુદા નથી, તું ને હું જુદા નથી, આપણે એક છીએ, વનનેસની સેન્સ. અને ક્યારેક આવી ફરિયાદ પણ કરીએ છીએ આપણે કે તારી સાથે મને વનનેસની સેન્સ મહેસૂસ નથી થતી, તું ઘણું બધું મારાથી છુપાવે છે, તું ઘણું બધું મારાથી જુદું કરે છે. અહીંયા આગળ સત્યની સાથે વનનેસની સેન્સ આપણે અનુભવવાની છે, એટલે પ્રીતિ પછી પ્રતીતિ. પણ આપણે તો ઘણી વખતે પહેલા જ પુરાવા માગીએ છીએ, અને પુરાવા વગરની કોઈ પણ વસ્તુ, સાબિતી વગરની કોઈ પણ વસ્તુ, આજનો માણસ, કદાચ આપણું માનસ સાબિતી ઘેરું બન્યું છે. દરેક વાતમાં આપણને પ્રૂફ જોઈએ, સાબિતી જોઈએ, સબૂત જોઈએ. ક્યારેક આપણે વિચારવું જોઈએ કે શું આપણા અસ્તિત્વના માટે આપણને સાબિતી જોઈએ છે. આપણે પૂછશું કે મારું અસ્તિત્વ છે કે નહીં. ના, એ અસ્તિત્વને આપણે અનુભવ કરીએ છીએ. તો સત્યનો અનુભવ કેમ નથી કરતા? પ્રભુના વચનોમાં સત્યતાનો અનુભવ કેમ નથી કરતા? સ્વીકારતા કેમ નથી? કારણ કે ત્યાં બુદ્ધિને લાગીએ છીએ. બુદ્ધિને પુરાવા જોઈએ, લાગણીને પુરાવા નથી જોઈતા. લાગણીને માત્ર અનુભવ જોઈએ છે. એટલે સત્યનો સ્વીકાર, નોટ આઉટ, સત્ય બુદ્ધિના રસ્તે જ આપણા સુધી પહોંચે છે. પણ એના માટે પહેલા સત્યના માટે પ્રીતિ જગાડવી પડે. આપણને ગમવું જોઈએ સત્ય. જો સત્ય ગમશે તો ચોક્કસ એ સત્યનો આપણે અનુભવ કરશું, અનુભૂતિ કરશું, પ્રતીતિ થશે, એટલે વધુને વધુ એ ગમશે, રૂચશે. રોય ઇચ્છતા એટલે કે રૂચવું જોઈએ. પ્રીતિ એક બહુ શરૂઆતમાં થોડીક એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જેને આપણે કહીએ, પણ પછી એ પ્રીતિ પ્રગાઢ બને, એનો આપણા હૃદયને સ્પર્શ થાય. સત્યનો આપણને સ્પર્શ થવો જોઈએ. સત્ય જ્યાં સુધી બુદ્ધિમાં રહે છે, બુદ્ધિ સુધી રહે છે, લોજિકમાં રહે છે, તર્કમાં રહે છે, ત્યાં સુધી સત્ય હૃદય સુધી પહોંચતું નથી. એટલે ભગવાનની વાણી, પ્રભુની વાણી, જ્ઞાની પુરુષોના વચનો, એને જો આત્મસાત કરવા હોય, ઇન્ટરનલાઇઝ કરવા હોય, તો થોડુંક બુદ્ધિથી ઉપર ઉઠીને, ક્યારેક બુદ્ધિ અને લોજિક અને તર્કથી અલગ થઈને એ સત્યને આપણા હૃદય સુધી પહોંચવા દેવું જોઈએ. ઘણી વખતે સત્ય તો હૃદય સુધી પહોંચવા માટે તૈયાર છે, પણ આપણે તર્કના, કુતર્કના, આર્ગ્યુમેન્ટ, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ અને રોંગ આર્ગ્યુમેન્ટ મોટાભાગે એની એક દિવાલ ઊભી કરી દઈએ છીએ સત્યની આગળ. એટલે એ સત્ય આપણી બુદ્ધિમાં અટવાઈ જાય છે, હૃદય સુધી પહોંચી શકતું નથી. પાલયિતતા, સત્યનું પાલન, થોડા ઓછા ઓછા વધતા હશે, સત્ય મુજબ જીવવાનું, સત્ય જીવવા માટે છે. સમજ્યા પછી શું? કોઈ પણ વસ્તુને જાણી આપે, જાણ્યા પછી શું? જો એનો અનુભવ ન કરીએ તો એ જાણકારી, એટલે નો ડાઉટ અત્યારે આપણે એક ઇન્ફોર્મેશનના યુગમાં જીવીએ છીએ, ને હવે તો આપણી બુદ્ધિ કૃત્રિમ બનવા તરફ જઈ રહી છે, કૃત્રિમ બુદ્ધિ ડેવલપ કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આપણે વાત કરીએ છીએ, એ યુગમાં આપણે જીવીએ છીએ. બધું જ આર્ટિફિશિયલ. કદાચ આપણી જાત પણ આપણને, આપણે આપણી જાતને પણ આર્ટિફિશિયલ બનાવી દીધું. આપણા વિચારોને બનાવી દીધા, આપણી લાગણીઓને બનાવી દીધી, આપણા એક્સપ્રેશનની અભિવ્યક્તિને બનાવી દીધી. એટલે જ્યારે કોઈની સાથે વાત કરીએ ત્યારે એક આવરણ, એક લેયર્સ લઈ આવીએ એના ઉપર અને વાત કરીએ. ધર્મના માર્ગમાં કશું જ આર્ટિફિશિયલ નહીં ચાલે. જીવનની સાથે જ્યારે તમારે તમારા સેલ્ફની સાથે જોડાવું છે, સેલ્ફ પ્યુરિફિકેશનની વાત કરીએ, સેલ્ફ અપલિફ્ટમેન્ટની વાત કરીએ, કે આપણા પોતાના જીવનને ઘડવાની વાત કરીએ, ત્યારે આર્ટિફિશિયલ કશું જ ચાલી નહીં શકે. ભલે ઇન્ટેલિજન્સને આપણે આર્ટિફિશિયલ બનાવી દઈએ, પણ જો ઇમોશન્સને, સેન્ટિમેન્ટ્સને, લાગણીને, એને જો આર્ટિફિશિયલ બનાવવા ગયા તો પછી એ સંબંધોમાં કશું જ નહીં બચે, આપણું જીવન પણ એક મેકેનિકલ યાંત્રિક થઈ જશે. આપણે રોબોટ બનાવ્યા, શું આપણે પોતે જાતે રોબોટ બની જવું છે? ક્યારેક આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ આપણી જાતને, આપણે રોબોટ તો નથી બની રહ્યા. જો આત્મા સુધી પહોંચવું હોય, સેલ્ફને અવેકન કરવી હોય, આત્માને આત્માનુભૂતિ કરવી, પ્રોસેસ અઘરી છે, મુશ્કેલ છે, અશક્ય નથી. અને એ જો કરવી હોય તો પહેલા તો આર્ટિફિશિયલની જે સેન્સ દુનિયાની અંદર, વ્યવહારની અંદર, બિઝનેસની અંદર, કેરિયરની અંદર જે હોય, પણ જ્યારે આપણે આપણા જીવનની વાત કરીએ ત્યારે એક ટ્રાન્સપરન્સી, એક પારદર્શિતા અને પ્રભુનો માર્ગ, કોઈ પણ ધર્મ, દુનિયાનો ગમે તે ધર્મ હો, ઓરિજિનલી દરેક ધર્મ તમને ટ્રાન્સપરન્સીની વાત કરે છે, તમને ટ્રાન્સપરન્સ થતા શીખવાડે છે. અને પ્રભુનો માર્ગ, ભગવાન મહાવીરનો ઉપદેશ, એ તો પહેલા જ સરળતાની વાત પહેલા કરે છે. સરળ સરળ હૃદયમાં જ ધર્મનો વાસ હોય, સત્ય ક્યાં ટકે, સત્ય ક્યાં સ્પર્શે, જ્યાં સરળતા હોય ત્યાં. એટલે સત્ય જ્યારે આપણે મેળવવાની કોશિશ કરીએ છીએ, સત્ય આપણને સમજાય છે, થોડું ગમે છે, હૃદયને સ્પર્શે છે, તો એના માટે સતત આપણે એને વાગોળવું જોઈએ, વિચારવું જોઈએ, કીર્તયતા કીર્તન કરવું. આપણે લોગસ સૂત્ર જયારે બોલીએ છીએ ત્યારે એક શબ્દ બોલીએ છીએ, અરિહંતે કીર્તયિસમ. એ કીર્તયિસમ એટલે શું? આપણે લોગસ બોલી જઈએ છીએ અને હવે તો આપણે લોગસ ગણીએ છીએ. કન્સેપ્ટ આપણે કર્યો ને આટલા લોગસ ગણવા, ઉત્સર્ગની સાથે સંખ્યા આપણે જોડી બરાબર છે ગણવા, પણ ગણવા એટલે શું? માત્ર ગણતરી કરીને મૂકી દીધું? તમે પહેલા તો જે છે સંકલ્પ કરો છો લોગસની પહેલી ગાથામાં, અરિહંતે કીર્તયિસમ, હું કીર્તના કરીશ, કીર્તન કરીશ. કીર્તન કરવું એટલે વારે વારે એનો વિચાર કરવો, એની વાત કરવી. આપણને જે ગમે છે એની વાત કરવી પણ ગમે છે. ક્યારેક વિચારજો, જિંદગીની અંદર પહેલા ઘણા વર્ષો ના બેકમાં જાઓ, હજુ આપણે યંગ હતા, જવાની ફૂટતી હતી હજુ, અને એ વખતે કોઈ વ્યક્તિ આપણને ગમી, પહેલી નજરે કોઈ ગમી ગયું, પછીની પ્રોસેસ શું હતી? સતત એની જ વાત, એના જ વિચારો, એના જ મય, અને જે પળ એના વગરની હોય એ પળ, એ સમય, એ કલાકો ગમતા નહોતા, કલાકો ખૂંચતા હતા. ક્યારે વ્યક્તિને મળીએ, ક્યારે એને જોઈએ? એટલે આજે સતત વિચાર કોઈનો આપણે કરીએ અને આપણું હૃદય એમાં ડૂબી જાય, એ કીર્તના છે. કીર્તન કરવું, આમ તો ભજન કીર્તન શબ્દ આપણે વાપરીએ છીએ, ત્યારે કીર્તન એટલે પરમાત્માના ગુણો, પરમાત્માના, પરમાત્માની વાત, પરમાત્માની સ્તવના. એનાથી શું થાય છે? સોહ ઇત્તા, એ વસ્તુ તમારા ભીતરની અંદર તમને એમ લાગે છે કે આ શોભે છે, આજ મારી શોધ હતી, આજ મારે મેળવવું હતું, આજ મારે પ્રાપ્ત કરવું, જે મારે મેળવવાનું હતું એ આ તત્વ હતું. અને પછી એ આપણી આરાધના બની જાય, એની જ આરાધના. સતત આપણે એ જ કરીએ, એના મય બની જઈએ, એને આપણે જીવીએ, સત્યને સાંભળીએ, સત્યને વાંચીએ, સત્યને સમજીએ અને પછી સત્યને જીવીએ. આજે એક પ્રોસેસ છે. એવી જ રીતે કોઈ પણ સત્યને પામવા માટે એને અલ્ટિમેટલી આપણે એને જીવવું પડે. તો સત્યને જીવી કઈ રીતે શકાય, આપણને કેવી રીતે ખબર પડે કે હું સત્ય જીવું છું કે નહીં? તો અહીંયા જ્ઞાની પુરુષોએ આણા એ અણુપાલ ઇત્તા, એક શબ્દ મૂક્યો છે, પરમાત્માની આજ્ઞાનું અનુપાલન. એક શબ્દ આપણે વાપરીએ છીએ આજ્ઞાનું પાલન કરવું, એટલે એના માટે શાસ્ત્રીય શબ્દ આણા એ ધમ્મો. ફિલોસોફિકલ લેંગ્વેજમાં આપણે આવું કહેતા હોઈએ, પ્રભુની આજ્ઞા એ જ ધર્મ છે. અહીંયા આગળ બહુ સરસ જ્ઞાની પુરુષોએ શબ્દો મૂક્યા છે, કારણ કે એમને ખબર હતી કે આ સત્યની વાત અથવા તો આ વાત સામાન્ય વ્યક્તિ સુધી પણ પહોંચવાની છે, એ વ્યક્તિને પણ આનું આકર્ષણ હશે, અને એ વ્યક્તિ 100% સત્યને સમર્પિત નહીં બની શકે. તે અનુપાલયિતા, અણુ એટલે પાછી, અણુ એટલે થોડુંક પણ આપણે કહીએ, પરમાણુ શબ્દ છે આપણે ત્યાં, થોડું નાનકડું, એક પીસ, એક હિસ્સો, એક ભાગ. થોડીક રીતે ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ, સામાન્ય રીતે કરીએ, એકાદ બે આજ્ઞાનું પાલન કરીએ, અથવા તો 100% પાલન નથી કરતા, એની પાછળ પાછળ, આજ્ઞાની પાછળ પાછળ જવું. અનુ શબ્દ અનેક સંસ્કૃત ભાષાનો શબ્દ છે, અનુ એટલે પાછળ જવું, અનુ એટલે આસપાસ, એની પાછળ પાછળ જવું, એના મય બની જવું. એટલે ક્યારેક તો જરા એવો આપણે જે છે મનને એવો નબળું નહીં પાડવાનું, ભગવાનની તો આટલી મોટી આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા, ભગવાને તો કેટલો બધો મોટો ધર્મ બતાવ્યો છે, કેવી મોટી વાતો કરી છે, એ બધી આપણે કેવી રીતે આપણા જીવનમાં કરી શકીએ, એમ કરીને આપણે સાવ વંચિત થઈ જઈએ છીએ. આપણી જાતને નબળી સમજવાની જરૂર નથી. જ્ઞાની પુરુષોના આ વચન અનુપાલિત, મારે મારી શક્તિ મુજબ, મારી ક્ષમતા મુજબ, મારે મારી શક્તિ અને ક્ષમતા મારે ડેવલપ કરવાની છે, મારે ખીલવવાની છે, પણ અનુપાલન, થોડુંક પણ પાલન થાય પ્રભુના માર્ગનું, થોડુંક પણ એકાદ ડગલું પણ પ્રભુના માર્ગે ચલાય, સરસ આપણા હૃદયને આપણે સંતોષ આપવો જોઈએ, થોડાકથી પણ સંતોષ માનવો જોઈએ, તો જ આગળ વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે. પણ એના માટે મનને મનાવવું પડે. એટલે એક આધ્યાત્મિક કવિએ સરસ વાત કરી છે, પ્રભુ મારે તારા માર્ગે જાવું જો આ મનડું માની જા. હે પ્રભુ, મારે તારા માર્ગે જવું છે, તારા માર્ગે મારે મારા કદમ માંડવા છે, પણ મન માનતું નથી. જો આ મન માની જાય તો પ્રભુ તારો માર્ગ મને ગમે છે, મારે માર્ગે જવું છે, જે માર્ગે જવું હોય એ માર્ગ આપણને ગમવો જોઈએ. એટલે પ્રીતિ અને પ્રતીતિની જે વાત કરી આપણે, આ ટ્વિન્સ છે પ્રીતિ અને પ્રતીતિ. પ્રીતિ આવશે તો જ પ્રતીતિ થશે, અને પ્રતીતિ થશે તો પ્રીતિ ચોક્કસ પ્રગાઢ બનશે. બંને અન્યોન્ય છે, એકબીજા સાથે સંકળાયેલા છે. ભગવાનની આજ્ઞાનું, એટલે આપણે ત્યાં એક શબ્દ છે યથાશક્તિ, આપણે કહીએ ને યથાશક્તિ તપ કરવો, યથાશક્તિ આરાધના કરવી, પણ આપણી શક્તિની આપણને ખબર હોવી જોઈએ. આપણે શક્તિને છુપાવીએ તો એ તો એક દંભ થઈ જશે. આપણે આપણી જાતની સાથે ડિસેપ્ટિવ એટીટ્યુડ ડેવલપ કરશું. આ પર્વના દિવસોની અંદર ખાસ કરીને આપણે કોઈની પણ સાથે નહીં, પણ આપણી જાત સાથે ડિસેપ્શન નહીં કરવું, સેલ્ફ ડિસેપ્ટિવ એટીટ્યુડમાંથી બહાર આવવું, જાતની સાથે ટ્રાન્સપરન્સી, આપણી પોતાની જાત સાથે ટ્રાન્સપરન્સી આપણે કરશું, અધ્યાત્મની શરૂઆત તો જ થઈ શકે. જ્યાં સુધી આપણે આપણી આપણી પોતાની જાત સાથે, સ્વ સાથે, આપણા પોતાના સાથે આપણે પારદર્શી ન બનીએ, ટ્રાન્સપરન્ટ ન બનીએ, તો સત્યને આપણે સ્વીકારી શકતા નથી, સત્યને આપણે જીવી શકતા નથી. અને જ્યારે આ એક પ્રોસેસમાં આપણે આગળ વધીએ છીએ, ત્યારે અહીંયા આગળ પરમાત્માના શબ્દોમાં, જ્ઞાની પુરુષોના શબ્દોમાં એવું કહ્યું છે કે જે તમારું અંતિમ લક્ષ્ય છે મુક્તિનું, દરેક જીવાત્મા એનો ગોલ જે છે એ મુક્તિનો છે. આપણે જે કંઈ કરીએ છીએ, શેના માટે કરીએ છીએ, દુઃખથી મુક્ત થવા માટે, સમસ્યાઓથી મુક્ત થવા માટે, પ્રોબ્લેમ્સથી ફ્રી થવા માટે. મુક્તિ દરેકને ગમે છે, મુક્ત દરેકને થવું છે. આપણી ધર્મક્રિયાઓ સાથે આપણે મોક્ષ શબ્દને જોડ્યો છે. આપણી તમામ ધર્મક્રિયાઓ આપણે મોક્ષના માટે કરીએ છીએ એવી સમજણ આપણને મળી છે. એટલે અહીંયા આગળ આ રીતે ભગવાનની આજ્ઞાનું જો પાલન કરીએ, આજ્ઞા સાથે જોડાયેલા રહીએ, 100% આજ્ઞાનું પાલન થાય કે ન થાય પણ આપણને એટલી ખબર તો રહેવી જોઈએ કે મારા પ્રભુની આજ્ઞા આ છે. એટલે અનુપાલન, એનાથી પણ જીવાત્માઓ, ઘણા બધા જીવાત્માઓ સિજ્જંતી, બુજ્જંતી, મુચ્ચંતી, પરિનિવ્વાયંતી, સંપ દુઃખાણ મંતમ કરંતી. એટલા સરસ શબ્દો. આની અંદર જે એક સંવેદનાત્મક સત્ય છુપાયેલું છે કે જે આપણને સ્પર્શે છે, બહવે જીવા, ઘણા જીવો સિદ્ધ બન્યા છે જેને આપણે મોક્ષ કહીએ. બુજ્જંતી, બોધ પામ્યા છે. આ પ્રક્રિયા દ્વારા જ સત્યને પ્રાપ્ત કરવો, તો આ પ્રક્રિયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મુચ્ચંતી, મુક્ત બન્યા છે. પરિનિવ્વાયંતી, પરિનિર્વાણ, ચારે બાજુથી બધું જ શાંત થઈ ગયું છે. ક્યાંય કોઈ પણ જાતનો અજંપો કે અશાંતિ ન હોય એવી સ્થિતિ એમને પ્રાપ્ત કરી છે. અને અલ્ટિમેટલી સર્વ દુઃખાણ મંતમ કરંતિ, બધા જ દુઃખોનો અંત. જો આપણે થોડા જ દુઃખોનો અંત કરવો હોય તો પણ આ જ પ્રોસેસ, બીજી કોઈ પ્રોસેસ નથી. મુક્ત થવા માટેની પ્રોસેસ આ રીતે પ્રીતિ, પ્રતીતિ, અનુભૂતિ, આ ત્રણ વાતો, એમાંથી જ આપણા દુઃખો, જો એ ભૌતિક દુઃખો હશે તો પણ આ જ પ્રક્રિયાથી દૂર થશે. અને જે આત્માને લાગેલા કર્મો અને એ કર્મોના કારણે ઉદ્ભવેલા દુઃખો, પેદા થયેલા દુઃખો, એનાથી જો મુક્તિ જોઈતી હોય તો આ પ્રક્રિયા આપણે અપનાવવી પડશે. હવે આ જ પ્રક્રિયાને આગળ વધારતા જ્ઞાની પુરુષો એમ આપણને કહે છે કે તો શું ભગવાનની આજ્ઞા શું છે. આ અધ્યયનની અંદર ભગવાનના મુખેથી 71 પ્રશ્નો, 71 પ્રશ્નોના જવાબ અપાયા છે. ટોટલ આ ચેપ્ટર જે છે, સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયન, આ ચેપ્ટરની અંદર, એ પ્રોઝ ફોર્મની અંદર આ ચેપ્ટર છે. શ્લોકબદ્ધ નથી. મોટાભાગે આપણા ઘણા ગ્રંથો શ્લોકબદ્ધ હોય છે કે જે ગાઈ શકાય, કપલેટની અંદર એની રચના થયેલી હોય. આ આખું અધ્યયન ગદ્ય ફોર્મની અંદર, પ્રોઝ ફોર્મની અંદર છે. અને ક્વેશ્ચન આન્સર પ્રશ્નોત્તરીના રૂપમાં, અને સામાન્ય રીતે આપણને ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામીની વચ્ચે થયેલા પ્રશ્નોત્તરી, વચ્ચે થયેલ પ્રશ્નોત્તરી, એમાં પ્રશ્નો અને પ્રભુના જવાબો, એની ઘણી વાતો આપણે સાંભળીએ છીએ. આખું ભગવતી સૂત્ર એ તો એના આધારે જ બનેલું છે કે એ પ્રશ્નોનો જ, ગૌતમ સ્વામીના પ્રશ્નો અને ભગવાનના જવાબ. અહીંયા આગળ પણ જે છે એ ભગવાને જે પ્રશ્નોના જવાબ આપ્યા, ભગવાનને પર્ટિક્યુલર કોણે આ પ્રશ્નો કર્યા એનું નામ સાથે ઉલ્લેખ નથી, પણ જે પ્રશ્નોના જવાબ પ્રભુએ આપ્યા એનું સંકલન આની અંદર કરવામાં આવેલું છે. એટલે આપણે આપણા સ્વાધ્યાયના માટે આને પસંદ એટલા જ માટે કર્યું છે કે આપણા બધાના મનમાં ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા સવાલો છે. રોજ નવા સવાલો આપણને પેદા થાય છે, ઉઠે છે, કારણ કે અધ્યાત્મનો માર્ગ ધર્મનો માર્ગ જ એવો છે. ધર્મ રિચ્યુઆલિસ્ટિક હોય કે સ્પિરિચ્યુઆલિસ્ટિક હોય, પ્રશ્નો હંમેશા પેદા થાય છે. અને પ્રશ્નો પેદા થવા જ જોઈએ. પ્રશ્નો જો પેદા નહીં થાય તો સત્ય શોધવાની દિશામાં આપણે પ્રયત્ન નહીં કરીએ, આપણે એફર્ટ નહીં કરીએ. એટલે કમસે કમ જૈન ધર્મ, આરત દર્શન, પ્રભુ મહાવીરનો માર્ગ, એ પ્રશ્નો કરવાની ના પાડતું જ નથી. એ તો એમ કહે છે કે જિજ્ઞાસા તમે વ્યક્ત કરો, પ્રશ્નોથી જ સત્યની શોધનો પ્રારંભ થાય છે. જૈન પરંપરા નહીં, હિન્દુ પરંપરામાં, વૈદિક પરંપરાની અંદર પણ ગીતા ઉપર શંકરાચાર્ય શંકર ભાષ્ય લખ્યું તો એમને પણ લખ્યું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મની જિજ્ઞાસા, જિજ્ઞાસા સેન્સ ઓફ ઇન્ક્વાયરી, અને જિજ્ઞાસામાંથી પ્રશ્નો ઉદ્ભવ. ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રમાં એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે, પ્રશ્નો કરવાના છે, પણ કુતર્ક નથી કરવાનો. રોંગ આર્ગ્યુમેન્ટ, આર્ગ્યુમેન્ટ કરી શકાય છે, કારણ કે પ્રશ્નો તો જ પેદા થશે અને પ્રશ્નોની રજૂઆત આર્ગ્યુમેન્ટ દ્વારા જ થશે. તર્ક કરી શકાય, પ્રતિતર્ક કરી શકાય, આર્ગ્યુમેન્ટની સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ પણ કરી શકાય, પણ કુતર્ક ન થાય. રોંગ આર્ગ્યુમેન્ટ આપણે પોતાને જ ખબર પડે છે કે આ આર્ગ્યુમેન્ટ રોંગ છે, તે છતાંય આપણે માત્ર ને માત્ર આપણી બુદ્ધિને પ્રસ્તુત કરવા માટે, હવે ખબર નથી પડતી કે આપણે બુદ્ધિને પ્રસ્તુત કરીએ છીએ કે બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ. ઘણી વખતે એવા પ્રશ્નો આપણે કરતા હોઈએ છીએ, પહેલા પ્રશ્નોના જવાબ આપણે આપણા પોતાના ભીતરમાં શોધવા જોઈએ. પ્રશ્નો તો પેદા થશે જ ને, પ્રશ્નો પેદા થવા જોઈએ, પણ પહેલા જવાબ આપણે ભીતરમાં શોધવા જોઈએ. અહીંયા આગળ જ્ઞાની પુરુષોને જે પ્રશ્નો કરાયા, પ્રભુને જે પ્રશ્ન કરાયા, એનો જે જવાબ અને એની એક શૃંખલા આખી અહીંયા આગળ એમને મૂકી છે. એમાં પહેલું એમને, હવે જ્યારે આપણે આજ્ઞાની વાત કરીએ કે પરમાત્માની આજ્ઞાને એનું અનુપાલન કરવું, એનું પાલન કરવું, એ સામાન્ય રીતે આપણે લોકો જે છે ને, આપણા મનમાં એવું છે કે કંઈક મળતું હોય તો કંઈક કરીએ, કંઈક મળતું ન હોય તો કરવાનો શું અર્થ. અમે ખાસ કરીને ગુજરાતી પ્રજા જે છે ને, એ તો પહેલા એમ વિચાર કરે કે આમાં આપણું શું, આપણને એમાં શું મળવાનું છે. ગુજરાતી ભાઈને આદત હોય, દરેકની આદત હોય, અને આપણે તો આપણું બેકગ્રાઉન્ડ વેપારિક બેકગ્રાઉન્ડ છે, બિઝનેસ કોમ્યુનિટી છે આ, એટલે પોતાનો લાભ, પોતાનો પ્રોફિટ તો પહેલા વિચાર કરે દરેક માણસ કરે. એટલે અહીંયા આગળ જે પ્રશ્ન કરે છે ને, તે પ્રશ્ન એ રીતે કરે છે. એમના પહેલા પ્રશ્નોનું જે સંકલન થયું છે, તો આની અંદર એક સંવેગ, સંવેગ એ આમ તો આપણે સમ્યક દર્શન, સાચી સમજણ તેને કહીએ ને, એની સાથે જોડાયેલો એક કન્સેપ્ટ છે. એટલે પહેલા પ્રશ્નમાં કહે છે કે ભગવાન સંવેગથી શું મળે, સંવેગ એને બનતે જીવે કેમ જણાય, હું સંવેગ રાખું, સંવેગ રાખવું, સંવેગ પેદા કરવો મનમાં, સંવેગ શબ્દને પછી આપણે સમજીએ, એ ભગવાનની આજ્ઞાનું પાલન છે એવું કહેવામાં આવ્યું છે. તો આ સંવેગથી મને શું મળે, પ્રાપ્ત શું કરે, અહીંયા આગળ મને નથી કહ્યું, પણ સંવેગથી જીવાત્મા શું પ્રાપ્ત કરે, કારણ કે ઓલ ઓવર સત્યની પ્રાપ્તિ બધા જ કરી શકે છે, અને સત્ય બધાના માટે હોય છે, સત્ય કોઈની મોનોપોલી હોઈ ન શકે, સત્ય ઉપર કોઈનો વ્યક્તિગત અધિકાર હોઈ ન શકે. ભલે આપણે કહીએ કે ભાઈ મારું સત્ય, સત્ય ક્યારે મારું તમારું કે આપણું હોતું નથી, સત્ય યુનિવર્સલ છે. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, સત્ય તો સત્ય રહેવાનું છે. આપણે લેબલ લગાડીએ છીએ સત્યના ઉપર, આપણે તો ધર્મના ઉપર પણ લેબલ લગાડીએ છીએ કે આ મારો ધર્મ, આ તારો ધર્મ, અને આપણી આખી પ્રક્રિયા વનનેસમાંથી સેપરેટનેસની સેન્સ પેદા કરવાની છે. અધ્યાત્મનો માર્ગ તમને તમારા સેલ્ફની સાથે જોડે છે, અને જ્યારે તમે તમારા સેલ્ફમાં, તમે તમારા સ્વમાં સમગ્રતાની અનુભૂતિ કરો છો, તો આપણે બોલીએ છીએ ને મિત્રીને સર્વ ભૂયેષુ, બધા જીવો સાથેની મૈત્રીનો અનુભવ આપણે આપણામાં કરીએ, આપણે ખાલી બોલી જઈએ છીએ, અને આપણે તો બુદ્ધિશાળી, ઇન્ટેલિજન્ટ, અને હવે તો કદાચ આપણે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બની ગયા હોઈશું, કારણ કે સમયની સાથે ચાલવું પડે ને, ભણવામાં તો રહેવું પડે ને, રહેવું બહુ સરળ છે. આપણે થોડુંક આપણું આત્મનિરીક્ષણ કરશું. કમસે કમ અધ્યાત્મની વાત જ્યારે આવે ત્યારે કોઈ આર્ટિફિશિયાલિટી ના આવે, આપણા સંબંધોની વાત જ્યારે આવે ત્યારે કોઈ આર્ટિફિશિયાલિટી ના આવે. આવું તો આપણે કરી શકીએ અને કરવું જ પડશે, નહીતર સંબંધોમાં આર્ટિફિશિયાલિટી આવી જશે. સત્યને સમજવા માટે પારદર્શિતા જે છે, ટ્રાન્સપરન્સી, એ બહુ જ જરૂરી છે. એટલે અહીંયા આગળ સંવેગ એટલે શું? સંવેગ, સંવેગ શબ્દના અનેક અર્થો જુદા જુદા ગ્રંથોમાં જુદી જુદી રીતે કહેવાયા છે. એક સમજ બહુ સ્પષ્ટ છે એના માટેની અને સર્વમાન્ય છે, સર્વસ્વીકૃત છે. કંઈક આપણને ગમે જે સત્ય હોય એ ગમવા માંડે, એને સતત આપણે ગમાડીએ અને સત્યના માટે એક અહોભાવ પેદા કરીએ. સત્ય માટેનો આપણો પ્રેમ, ચાલુ ભાષામાં આપણે કહીએ, સામાન્ય શબ્દોમાં કહીએ તો સત્ય માટેનો આપણો પ્રેમ, તત્વ માટેનો આપણો પ્રેમ વધતો જાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય. તમે જુઓ તીર્થંકર પરમાત્માના હૃદયની અંદર, તીર્થંકર બનતા પહેલાના ત્રીજા ભાવની અંદર, આપણે ગઈકાલે એની વાત કરી હતી, સૃષ્ટિના તમામ જીવો માટેનો મૈત્રીભાવ વધતો જાય, વધતો જાય, સગર બનતો જાય. કેવો મૈત્રીભાવ વધે? કે પોતે પોતાની જાતને ભૂલી જાય. ક્યારેક વિચાર કરજો કે તીર્થંકરના પૂર્વ ભાવની અંદર એ આત્માએ જે સાધના કરી, જો એમને ધાર્યું હોત તો એ જ ભાવમાં એ મોક્ષે જઈ શક્યા હોત. પણ આ ભાવ જે કર્યો કે મારે બધા જીવોને સુખી કરવા છે, અને આ ભાવની અંદર કરુણા હોય, આ ભાવની અંદર અનુકંપા હોય, કંપન, બીજાનું દુઃખ જોઈને આપણું હૃદય કંપન અનુભવે, અને એમાંથી જે તીર્થંકર નામ કર્મનું સર્જન કરે, તીર્થંકર નામ કર્મ બાંધે, એટલે આ એક મૈત્રીનો ભાવ. પ્રભુના કોઈ પણ સિદ્ધાંતો, પ્રભુની કોઈ પણ આજ્ઞા આપણને ગમે તો એના અંદર આપણને રુચિ પેદા થવી જોઈએ, વધારે ને વધારે ગમવી જોઈએ. સંવેગ એટલે પ્રભુનો માર્ગ, એના માટે અહોભાવ. હું એના માટે એક અહોભાવ શબ્દ પેદા વાપરું છું. આપણા ભાવની અંદર, આપણા મનની અંદર સતત એ રમ્યા કરે, એનું નામ સંવેગ છે. સંવેગને શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે દેવ, ગુરુ અને ધર્મ નિશ્ચલો યોનું રાગ, એના પ્રત્યેનો તમારો એક સ્ટ્રોંગ ફિલિંગ્સ, એના માટે, એના માટેનું સ્ટ્રોંગ તમારું કનેક્શન, સ્ટ્રોંગ બાઇન્ડિંગ, એ સંવેગ છે. તો સંવેગથી થાય શું? મારામાં સંવેગ આવે તો સંવેગથી ધર્મની શ્રદ્ધા જાગે. આપણે ધર્મની શ્રદ્ધા તરફ જઈએ અને ધર્મની શ્રદ્ધા જાગે એટલે સંવેગ વધે. આ બંને પરસ્પર અન્યોન્ય થઈ ગયું. ધર્મની શ્રદ્ધા વધવામાં સંવેગનો મોટો રોલ છે. ગમે આપણને, જે વસ્તુ ગમશે એ વસ્તુ આપણા હૃદયમાં, આપણા મનમાં સતત રહેશે, આપણે એના વિશે વિચાર કરશું. એટલે પ્રભુની આજ્ઞા પહેલા આપણને ગમવી જોઈએ, આજ્ઞાનું પાલન પછી, પહેલા તો પ્રભુ ગમવા જોઈએ. આપણે તો ભગવાનની, કોઈએ કીધું કે ભગવાનની આ આજ્ઞા છે, એની સામે આપણે આપણી બુદ્ધિ લડાવી, આપણો તર્ક ડેવલપ કરી, ના ના આ બધું બરાબર નથી, આવું કંઈ હતું હશે, સીધા જ આપણે તર્કના રવાડે ચડી જઈએ છીએ અને એમાંથી ક્યારે કુતર્ક આવી જાય આપણને ખબર બી નથી પડતી. સ્વીકાર આપણે કેમ નથી કરતા? આપણને રૂચે કે ના રૂચે, આપણને ગમે કે ન ગમે, સત્ય તો સત્ય છે ને, સત્યને ગમાડવું પડે છે. એટલે આપણે કહીએ છીએ ને કે ભાઈ કડવું સત્ય કોઈને ગમતું નથી, અને કોણ જાણે કેમ સત્ય હંમેશા કડવું જ હોય. એટલે સત્યને ગમાડવું પડે. પ્રભુની આજ્ઞા ન સમજાય કઈ વાંધો નહીં, પણ મારા પ્રભુની આજ્ઞા છે. જો પ્રભુની આજ્ઞાની સાથે આપણે મારા શબ્દ જોડી દઈશું વિચારમાં, મારા પ્રભુની આજ્ઞા છે, મારા પ્રભુની આજ્ઞા છે, એટલે મારા પ્રભુની વાત સાચી જ હોય, મારા જ્ઞાની પુરુષો એ સાચું જ કે. આપણા આપણા મનને સમજાવવા માટે આપણે મારું કહીએ છીએ, મારું કહેવાનું છે, બાકી તો આખું યુનિવર્સલ આખા યુનિવર્સના માટે આ છે અને દરેકનો એના ઉપર અધિકાર છે, દરેકને એ દરેક એને પોતાનું માની શકે એમ છે. બીજું, જેમ જેમ સંવેગનો એક ભાવ પ્રભુ ગમે, ધર્માધના ગમે, ધર્મનો માર્ગ ગમે, એનાથી શું થાય કે જેને આપણે કશાય કહીએ, ક્રોધ માન માયા લોભ, આ ટેકનિકલ શબ્દો છે, આપણા જૈન પરંપરાના શાસ્ત્રીય શબ્દો છે, ગુસ્સો છે, અહંકાર છે, ઈર્ષ્યા છે, કોઈની સાથે છલ કરવાની વૃત્તિ આપણી, માયા કપટ જેને આપણે કહીએ, કપટ કરવાની, અને લોભ આસક્તિ, ડીપ એટેચમેન્ટ, આ બધું છે, આ બધું ઓછું થાય, સ્લો થઈ જાય, સમાપ્ત કદાચ ન થાય સંવેગથી, પણ એ થોડુંક ઓછું થઈ જાય. તીવ્રતા, એની ઇન્ટેન્સિટી, એટલે જો ગુસ્સાની ઇન્ટેન્સિટી હોય, આપણે આપણી જાતને થોડુંક ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ, મારો ગુસ્સો કેટલો. હવે આપણામાંથી તો ઘણા એવો દાવો પણ કરતા હોય, હું તો ગુસ્સો કરતો જ નથી, મને ગુસ્સો આવતો જ નથી. પછી આપણે કહીએ, કેમ ભાઈ અત્યારે ગુસ્સો કેમ કર્યો? હું નથી કરતો, આ તો આને આવું કર્યું માટે મને ગુસ્સો આવ્યો, હું તો કરતો જ નથી. આ આપણે આપણી જાતની સાથે છેતરપિંડી કરીએ છીએ. આપણે કેમ સ્વીકારતા નથી કે મને ગુસ્સો આવે છે? શું આપણે મોહનીય કર્મથી મુક્ત થઈ ગયા છીએ? મોહનીય કર્મથી સંપૂર્ણપણે જે મુક્ત થયા હોય એને ગુસ્સો ના આવે, બાકી બધાને આવે. જ્યાં સુધી મોહનીય કર્મ છે, જો આપણે એવો દાવો કરતા હોઈએ કે મને ગુસ્સો આવતો જ નથી, તો કદાચ આપણે વિતરાગ છીએ. અને કેટલાક લોકો પોતાની જાતને વિતરાગ માનતા પણ હોય, આપણે ચર્ચામાં નથી પડવું, આપણે આપણી જાતની સાથે સ્વીકાર કરીએ, મને ગુસ્સો આવે છે, મને અહંકાર નડે છે, મારામાં ઈગો છે, ક્યારેક હું મારા સ્વાર્થ માટે, મારા લાભ માટે હું કોઈની સાથે કપટ કરું છું, હું ડિસ્ગાઈઝની અંદર ઘણી વાતો કરું છું, અને મારામાં લોભ છે, ગ્રીડ છે મારામાં, અને નીડ કરતા પણ ગ્રીડની સેન્સ મારામાં વધારે છે, આવું સ્વીકાર કેમ નથી કરતા? સ્વીકાર કરશું તો આ સંવેગ જે છે એને ધીમે ધીમે ઓછું કરી દેશે. તીવ્રતા, એની ઇન્ટેન્સિટી, ગુસ્સો ખરાબ નથી, એની ઇન્ટેન્સિટી ખરાબ છે આપણા માટે. અત્યારે જે આપણે જીવન જીવીએ છીએ, જ્યાં સુધી મૌનીય કર્મ છે, બસ ગુસ્સાના ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ, કે નહીં ગુસ્સો, નહીં કે ગુસ્સો આપણો આપણને કંટ્રોલમાં રાખે. આપણે આપણા ગુસ્સાના કંટ્રોલમાં છીએ કે આપણો ગુસ્સો આપણા કંટ્રોલમાં છે? જો આપણા કંટ્રોલમાં આપણો ગુસ્સો હોય તો બહુ સરસ, કંઈ ડરવાની જરૂર નથી. પણ જો આપણા ઉપર આપણા ગુસ્સાનો કંટ્રોલ હોય, આપણા ઉપર આપણા ઈગોનો કંટ્રોલ હોય, અને ઈગો વસ્તુ એવી છે, આપણે કદાચ બધાને ગો કહી શકીએ, બધાને વિદાય કરી શકીએ, બધાને સેન્ડ ઓફ કરી શકીએ, આપણા ઈગોને આપણે ગો કહી શકતા નથી, આપણા ઈગોને કેમ કાઢી શકતા નથી? કેટલા રૂપાળા નામ એના માટે બનાવ્યા કે ભાઈ માણસને માન ન હોય પણ સ્વમાન તો હોવું જોઈએ, સેલ્ફ રિસ્પેક્ટ તો હોવું જોઈએ. અરે રિસ્પેક્ટ જે છે બીજાને આપવાની વસ્તુ છે, આપણી જાતને રિસ્પેક્ટ આપવાની વસ્તુ નથી, એ બીજાના માટે છે. રિસ્પેક્ટ ફોર અધર્સ, બીજા તમને રિસ્પેક્ટ આપે, તમે તમારી જાતને રિસ્પેક્ટ આપો, અને સેલ્ફ રિસ્પેક્ટની વાત કરો, એ તો આપણો અહંકાર, સ્પષ્ટ રીતે અહંકાર છે. એટલે જ્યારે પરમાત્માના પ્રત્યે, પ્રભુના માર્ગ પ્રત્યે, કે પ્રભુના બતાવેલા સત્યના પ્રત્યે જ્યારે સંવેગ જાગે છે, ત્યારે આ કશાય જેને આપણે કહીએ, હવે કશાય શબ્દ હું કહું એટલે ક્રોધ માન માયા લોભ અને બીજા હાસ્ય રતિ અરતિ વિગેરે, નાની નાની વાતોમાં ખુશ થઈ જવું, નાની નાની વાતોમાં નારાજ થઈ જવું, અને ક્યારેક નહીં ઘણી વખતે આપણે નાના બાળક જેવા થઈ જઈએ છીએ. ક્યારેક આપણું મોઢું ચડી જાય છે તો આપણે બાળક જેવા થઈએ છીએ, ક્યારેક આપણું મોઢું ઉતરી જાય છે, ચહેરો ઉતરી જાય છે, ત્યારે આપણે બાળક જેવા થઈ જઈએ છીએ. આપણે આપણામાં એક આપણું બાળક જગાડી દઈએ છીએ, એટલે નાની નાની વાતોમાં ખુશ, નાની નાની વાતોમાં નારાજ. આ બધું જે છે એ કષાય ભાવ છે. ડર લાગે આપણને, કોઈના ઉપર આપણે હસીએ, કોઈની મજાક ઉડાવીએ, શોક કરીએ, સોરોફુલ સ્ટેટની અંદર હંમેશા ડિપ્રેસ રહેવાનું ગમે. કેટલાક માણસોને ડિપ્રેશન ગમતું હોય છે, ડિપ્રેશન એમને નથી આવતું. પહેલા સેન્સ ઓફ રિજેક્શન આપણે એનો શિકાર થઈએ છીએ, અને સેન્સ ઓફ રિજેક્શન આપણને ડિપ્રેશન તરફ લઈ જાય છે, પછી તો આપણને ડિપ્રેશન ગમવા માંડે છે, એમાંથી બહાર આવવાની ઈચ્છા નથી હોતી. આ બધું જે છે કષાયો છે, શાસ્ત્રોની અંદર એને કષાયો કયા છે. હવે કષાયોને આપણે જયારે ઘટાડી શકતા નથી, આપણે ઓછા કરી શકતા નથી, તો જ્ઞાની પુરુષો કહે છે આ સંવેગ દ્વારા તમે પરમાત્માના પ્રત્યે, પરમાત્માની આજ્ઞા પ્રત્યે, પરમાત્માના માર્ગ પ્રત્યે, સત્યના પ્રત્યે અહોભાવ જગાડો, આદર જગાડો. આ બધું ધીમે ધીમે આપોઆપ ઓછું થઈ જશે, ચમત્કાર થશે, તમને ખબર પણ નહીં પડે કે કેવી રીતે આ બધું ઓછું થઈ જાય છે. બીજું, સાચી સમજણ ડેવલપ થવા માંડશે, અને સાચી સમજણને જે અવરોધ કરે છે મિથ્યાત્વ, જેને આપણે મિથ્યાત્વ કહીએ છીએ, સમ્યક્ત્વ મિથ્યાત્વ. આપણે જ આપણી જાતને મિથ્યા બનાવીએ છીએ, આપણે જ આપણી જાતને સમ્યક બનાવી શકીએ એમ છીએ. સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એક કન્સેપ્ટ છે. અનફોર્ચ્યુનેટલી આપણે બહુ નાની નાની વાતોની અંદર આ કન્સેપ્ટને ગૂંચવી નાખ્યો છે, એટલે પછી જુદી જુદી રીતે જુદા જુદા લોકો જુદી જુદી માન્યતાઓમાં એને ગૂંથી દે છે. અહીંયા જવાથી મિથ્યાત્વ લાગે, આને હાથ જોડવાથી મિથ્યાત્વ લાગે. આવી બધી ક્ષુલ્લક બાબતોને એટલી આપણે પકડી લીધી કે એનો ઓરિજિનલ જે ખરેખર કન્સેપ્ટ છે એ ભૂલી ગયા. કન્સેપ્ટ જે છે મિથ્યાત્વનો કન્સેપ્ટ એટલો જ છે કે સત્યને અસત્ય માનવું અને અસત્યને સત્ય માનવું, સાચાને ખોટું માનવું અને જે ખોટું છે ખરેખર એને સાચું માની લેવું, ભ્રમણા પેદા કરવી, ભ્રમણામાં જીવવું, એનું નામ મિથ્યાત્વ છે. બાકી કોઈને હાથ જોડીએ તો મિથ્યાત્વ કઈ એવી વસ્તુ છે કે આપણને લાગી જાય, કોઈ પડીકું બાંધીને આપણને આપી દે, કે સમ્યક્ત્વ એવી વસ્તુ છે કે કોઈ પડીકું બાંધીને કોઈને આપણે આપી દઈએ, કોઈ આપણને આપી દે. આપણી જાતમાં આપણે પેદા કરવું પડે છે, આપણે જાતે શિકાર થઈએ છીએ એનું. જ્યારે આપણી સમજણના ઉપર એક આવરણ છવાય છે અને સત્યથી જયારે આપણે અલગ જઈએ છીએ ત્યારે આપણે મિથ્યા તરફ જઈએ છીએ. અરે હું જયારે હાથ જોડું છું, મારા ભાઈ હાથ જોડાય છે તો એક એક્શન છે, એનાથી શું થયું? અને હાથ જોડવું ભારતીય પરંપરામાં નહીં, વિશ્વની ઘણી સંસ્કૃતિની અંદર એ નમ્રતાનું પ્રતીક છે. હાથ જોડીને કોઈને માથું ઝુકાવીએ એ વિનમ્રતાનું પ્રતીક છે. કોઈને પ્રણામ કરીએ, કોઈને નમસ્કાર કરીએ, નમન કરીએ, અને જયારે આપણે પ્રણામ બોલીએ છીએ, આપણે જયારે કોઈને નમન કરીએ, પ્રણામ બોલીએ, ત્યારે આપણા ચહેરા ઉપર સૌમ્યતા હોય, પ્રસન્નતા હોય. અને હાથ જોડાય કે ન જોડાય, માથું તો થોડુંક ત્યાં આગળ ઝૂકે છે. તમે બોડી લેંગ્વેજને બરાબર જોજો. અક્કડ રહીને તમે પ્રણામ કરી શકતા નથી. પ્રણામ આવું આપણે કહીએ કે આવું આપણે કરીએ તો એ કેવું લાગે? પ્રણામ. અરે હાથ ન જોડીએ તો પણ આમ માથું ઝુકાવીએ. એટલે ગઈકાલે આપણે કહ્યું હતું ને, નમન એ તો આપણા ધર્મનો પાયો છે. કે આપણે કેવી રીતે આવું કન્સેપ્ટ પેદા કરીએ, સમજીએ કે સત્ય શું છે. માન્યતાઓમાં મિથ્યાત્વ છે, માન્યતાઓમાં સમ્યક્ત્વ છે. આપણી માન્યતાઓને ક્લિયર કરવાની છે. એટલે આપણે ત્યાં તો મિથ્યાત્વના પ્રકાર જે બતાવવામાં આવ્યા છે એને જો આપણે સમજીએ ને, પાંચ પ્રકાર મિથ્યાત્વના ટેકનિકલ આ શબ્દો છે, પણ થોડુંક આપણે એને સમજવાની કોશિશ કરીએ. આભિગ્રહિક મિથ્યાત્વ, જો શાસ્ત્રીય શબ્દ છે, હું તમને થોડુંક ડિફાઇન કરું છું. આભિગ્રહિક મિથ્યાત્વ એટલે કદાગ્રહ, ખોટી વાતનો આગ્રહ, જે ખોટું છે, જે અસત્ય છે એનો આગ્રહ. અને એક વસ્તુ સમજજો, માણસ આગ્રહ અસત્યનો જ કરતો હોય, સત્યનો આગ્રહ કરવાની જરૂર જ નથી. ભલે આપણને ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દ આપ્યો, પણ થોડુંક આપણે આપણે એ રીતે વિચાર કરીએ તો સત્યનો આગ્રહ શું? સત્ય તો સત્ય જ રહેવાનું છે. હું આગ્રહ મનાવવા માટે કરું છું. હવે કોઈ માને કે ન માને, એમાંથી સત્યને કશો ફરક પડતો નથી. કોઈના ન માનવાથી સત્ય અસત્ય થતું નથી. હા, અસત્યનો આગ્રહ કરવો પડે. આગ્રહ હંમેશા અસત્યનો જ થાય. એટલે કદાગ્રહ, અહીંયા તો આગ્રહ પણ નથી, કદાગ્રહ છે, ખોટો આગ્રહ. સારી વાતનો આગ્રહ કરવો એક જુદી વસ્તુ છે, પણ કદાગ્રહ કરવો એટલે આગ્રહમાંથી ક્યારે આપણે કદાગ્રહમાં જતા રહીએ. અને આપણે જે બેકગ્રાઉન્ડમાં જીવ્યા છીએ વર્ષો સુધી, જે આપણું એક ઇન્ડિયન બેકગ્રાઉન્ડ છે, તેમાં આગ્રહ જે છે એ વણાઈ ગયેલું છે. પછી એ જમવાનો આગ્રહ હોય, ઘરે આવવાનો આગ્રહ હોય, બોલવાનો આગ્રહ હોય, બધામાં આગ્રહ જે છે એ વણાઈ ગયેલું છે. જોકે યુએસ ગયા પછી તમે લોકોએ ઘણું બધું એમાં ચેન્જ કરી નાખ્યું, એટલે તમે તો કોઈ આવે તો પહેલા એમાં કોઈ, જો ત્યાંના લોકો તમે જે વર્ષોથી ત્યાં રહો છો એમને તો બધાને ખબર જ છે. અમારા જેવા કોઈ આવે તો પહેલા અમને આગ્રહ કરતા આવડતું નથી, તમારે જે જોઈએ તે કહી દેજો. પણ આગ્રહ જે છે અસત્યનો ક્યારે આગ્રહ ન હોય. આપણને ખબર હોય કે આ વસ્તુ અસત્ય છે, આ વસ્તુ ખોટી છે, તેનો આગ્રહ નહીં કરતો. નહીતર શું થશે? અસત્યનો આગ્રહ કદાગ્રહ બની જશે, જડતા આવી જશે. આ જ મારું સત્ય બીજાનું, અને જ્યારે આપણે એમ કહીએ કે આ જ મારું સત્ય, મારું જ સત્ય એટલે બીજાનું અસત્ય, પછી આપણે કહી દીધું કદાગ્રહ. આપણે અભિગ્રહ એટલે બાધા કરીએ ને, અભિગ્રહને બાધા. અભિગ્રહ શબ્દ ધાર્મિક શબ્દ છે, પારંપરિક શબ્દ છે, એનો અર્થ બાધા લેવી, કોઈ પણ રેઝોલ્યુશન કરવું. તો જ્યારે આપણે ખોટાને રેઝોલ્યુટ કરીએ છીએ, ખોટાનો નિશ્ચય કરીએ છીએ, તે અભિગ્રહિક નિશ્ચય છે. અનભિગ્રાહિક, અનભિગ્રાહિક એટલે અસત્યને સત્ય માનવું. ભલે આપણે કોઈની આગળ આગ્રહ ન કરીએ, પણ આપણે પોતે જે છે અસત્યને, આપણને ખબર છે કે આ સત્ય અસત્ય છે, તે છતાં પણ એને આપણે સત્ય માની લઈએ, એને અનભિગ્રાહી. આગ્રહ આપણે બીજાના માટે કરતા હોઈએ, પણ માન્યતા આપણા પોતાના માટે આપણે ડેવલપ કરતા હોઈએ. અભિનિવેશ ત્રીજો પ્રકાર છે. અભિનિવેશ, અભિનિવેશ એટલે જે ખરેખર સાચો અર્થ છે, રિયલ મિનિંગ છે કોઈ પણ વાતનો, એને છુપાવવું. એને છુપાવીને, સત્યને છુપાવીને અસત્યની રજૂઆત કરવી. ખબર છે કે આ સત્ય છે, એટલે સત્યને જ્યારે આપણે છુપાવીએ છીએ, સાચા અર્થને છુપાવીએ છીએ, ત્યારે અભિનિવેશ. અને અભિનિવેશ જે છે ને, એ ધીમે ધીમે તમને કદાગ્રહ તરફ લઈ જાય, આગ્રહ તરફ લઈ જાય, આગ્રહમાંથી કદાગ્રહ આવી જાય. સાંશયિક મિથ્યાત્વ, સંશય, શંકા, ડાઉટ, જિજ્ઞાસાના બદલે ડાઉટમાં આપણે જતા રહીએ. સેન્સ ઓફ ઇન્ક્વાયરી જુદી વસ્તુ છે અને ડાઉટ જુદી વસ્તુ છે. મને જિજ્ઞાસા હોય, મારે આ તત્વ મેળવવું છે, આને સમજવું છે, સમજવાની કોશિશ કરવી છે. એટલે જ્યારે પણ ધર્મની કોઈ પણ બાબતમાં, અધ્યાત્મની બાબતમાં ક્યાં કોઈ ડાઉટ જાગે, મન છે, બુદ્ધિ છે, લોજિક ઉઠવાના. ઘણું બધું સાંભળીએ છીએ અને અત્યારે તો ઓહો, ચારે બાજુ એટલું બધું સાંભળવા મળે છે, એટલું બધું આપણે સાંભળીએ છીએ. વાંચવાનું તો આપણે ઓછું કરી નાખ્યું, સાંભળવાનું ઘણું વધી ગયું, જોવાનું આપણું વધી ગયું, દર્શન અને શ્રવણ વધી ગયું, વાંચન ઓછું થઈ ગયું. તમને ખબર છે વાંચનની પ્રક્રિયા તમને વિચાર કરતા કરે છે. જ્યારે વાંચીએ છીએ ને, એટલે સ્વાધ્યાયનો કેમ આપણે આગ્રહ રાખીએ છીએ? નો ડાઉટ, તમે જે જુઓ છો, તમે જે સાંભળો છો, સાંભળવું એ પણ સ્વાધ્યાય છે, પણ જો સાથે વિચાર આવતું હોય તો. અને જ્યારે દ્રશ્ય અને શ્રાવ્ય સામે દ્રશ્ય હોય ત્યારે આપણે એમાં વહી જવું પડે. ત્યારે તમે વિચારવા જાઓ તો પેલું દ્રશ્ય આગળ જતું રહે, શબ્દો આગળ જતા રહે. વાંચન, વાંચવાતી વખતે એક વસ્તુ ન સમજાય તો આપણે ત્યાં આગળ એ પાનાના ઉપર માર્ક કરીને આપણે વિચારીએ છીએ કે આ શું કહેવા માંગે છે. આ બરાબર તો લાગતું નથી, પણ આ કહ્યું છે એટલે કંઈક તો એમાં મેસેજ હશે, રહસ્ય હશે. કોઈ કોડિંગ લેંગ્વેજમાં આ વાત કરાયેલી છે તો મારે એને ડીકોડ કરવી જોઈએ. તો તમે એક ચાન્સ લો છો ત્યાં. બસ આ જ જિજ્ઞાસા છે. કંઈક ન સમજાય તો સતત પૂછવા માટે આપણા મનને તૈયાર કરવું. કેવી રીતે પૂછવું? પૂછવામાં વિનય જોઈએ, વિવેક જોઈએ, ક્યારે પૂછવું, એના બધા ઘણા બધા આસ્પેક્ટ એની સાથે જોડાયેલા છે. પણ પૂછ્યા વગર આપણા મનથી કોઈ વાતનો નિર્ણય કરીને માની લેવું ક્યારેક એ સાચું હોઈ બી શકે, પણ એમાં અસત્યનો અંશ પણ છુપાયેલો હોય. પાંચમો એનો પ્રકાર છે અનાભોગ. અનાભોગ એટલે અજ્ઞાન, નશો માણસનો, અસત્યનો નશો. સત્યને જાણવાની ખેવના જ ન હોય, અજ્ઞાનને માની લે, એને ખબર જ ન હોય કે સાચું શું છે. બસ અજ્ઞાનની અંદર જીવે, જ્ઞાન મેળવવા માટે એને જ્ઞાનના માટે પડી જ ન હોય. એટલે અલ્ટિમેટલી તમે જુઓ મિથ્યાત્વની અંદર છુપાયેલું એક તત્વ કયું આવ્યું? આગ્રહ. કદાગ્રહના લેવલનો આગ્રહ, આ બધામાં આગ્રહ જ આવે. સંવેગ જયારે પેદા થાય ત્યારે આવું મિથ્યાત્વ જે છે ને ઓછું થાય, મિથ્યાત્વ દૂર થઈ જાય. જતું રે મિથ્યાત્વ, અને કદાચ મિથ્યાત્વ ફરી પાછું ના આવે સંવેગની હાજરીમાં. જો સંવેગ હોય, તીવ્ર અનુરાગ જયારે હોય, હૃદયથી પ્રભુ આપણને ગમે, પ્રભુનો માર્ગ આપણને ગમે, ત્યારે પછી એની અંદર મિથ્યાત્વને આવવાનો કોઈ અવકાશ રહેતો નથી. એટલે મિથ્યાત્વની શોધી શોધીને આપણે મિથ્યાત્વને દૂર કરી દઈએ. ખોટી માન્યતાઓ, ખોટા એજમ્પશન્સ, રોંગ એજમ્પશન જે આપણા માઇન્ડની અંદર સેટ થઈ ગયા હોય, અંદર ઘૂસી ગયા હોય. આજના યુગની અંદર જ્યારે ચારે બાજુથી ઇન્ફોર્મેશનનો એક મારો આપણા ઉપર છે, ચારે બાજુથી, અને કદાચ ચોવીસે કલાક, હવે તો બધું જ જ્ઞાન, બધી જ જાણકારીઓ આપણી પાસે ઉપલબ્ધ છે, પણ કેટલું જાણવું, શું જાણવું? અને કદાચ પહેલા કરતા આપણું કન્ફ્યુઝન પણ વધ્યું છે, ઘટ્યું નથી. તો પછી સત્યની શોધની અંદર આપણે શેના માટે બધું સાંભળીએ છીએ? કન્ફ્યુઝન દૂર કરવા માટે કે કન્ફ્યુઝન વધારે ક્રિએટ કરવા માટે? કન્ફ્યુઝન ધર્મના માર્ગની અંદર, અધ્યાત્મના માર્ગની અંદર કન્ફ્યુઝનમાંથી બહાર આવવું બહુ જ જરૂરી છે. કદાચ સાંભળો પણ વિચારો તો ખરા. કોઈ આપણા માઇન્ડમાં કંઈ ડિપોઝિટ કરી દે છે તો આપણે બધાને એલાઉ કરીએ છીએ, ઓકે આવો વાંધો નહીં, સેલ્ફ ડિપોઝિટ વોલ, બધાને મૂકવું હોય મૂકો મારા મનની. અરે આપણા વોલ્ટની ચાવી આપણી પાસે હોય, બધાને ચાવી આપતા નથી. આપણે આપણા માઇન્ડને શું કરવું છે? આપણે આપણું વોલ્ટ છે. વિચાર કરીને કોઈ પણ વસ્તુને, આપણે કોઈ પણ કન્સેપ્ટને, વિચારને એડોપ્ટ કરીએ, નહીતર કન્ફ્યુઝન વધતું જશે. હવે આપણી પાસે કેટલા વર્ષો છે કન્ફ્યુઝન વધારી વધારીને, અને આ જીવનની અંદર જયારે પ્રભુનો માર્ગ મળ્યો છે, મનુષ્યનું જીવન દુર્લભ કહેવાતી કેટલી બધી વસ્તુઓ આપણને મળી ગઈ છે, એટલે રેર છે એ આપણને મળી છે. આ ઉત્તરાયણ સૂત્રનું એક અધ્યયન જે છે ને, એ દુર્લભ. ચતુરંગી અધ્યયન, એમાં ચાર વાતો દુર્લભ કહી આપણને મળી ગઈ છે. તો દુર્લભ જયારે આપણને મળી ગયું છે, ત્યાર પછી એ વેડપી નાખવું છે આપણે, એને એમનેમ ખતમ કરી દેવું છે? એટલે હવે જે કંઈ આપણે સાંભળીએ, જે કંઈ વાંચીએ, જે કંઈ વિચારીએ, કન્ફ્યુઝન દૂર થાય, કન્ફ્યુઝન વધવું ન જોઈએ. તમને ખબર છે, કદાચ નાનપણમાં તમે પતંગ ઉડાવ્યા હશે, ઇન્ડિયાની અંદર તો બહુ રિવાજ એનો. તો પેલી દોરી હોય ને, એનું ગૂંચલું વળે, અને એ જમાનાની અંદર આટલું બધું મળતું નહોતું, એટલે જે દોરી હોય એમાંથી જ વાપરવાની. એટલે ગૂંચળાને ખોલીને દોરીને આપણે ઉકેલવાની કોશિશ કરીએ, પણ ક્યારેક એ ઉકેલવાની અંદર એ વધારે ગૂંચવાઈ જાય. એટલે જ્યારે આપણા પ્રોબ્લેમ્સને આપણે ઉકેલી ના શકીએ તો એને વધારે ગૂંચવવા નહીં જોઈએ. જે આપણે સંબંધોમાં કરીએ છીએ રોજબરોજના જીવનની અંદર, પરસ્પરના જીવનની અંદર, મ્યુચ્યુઅલ લાઈફની અંદર, ઇન્ટરપર્સનલ રિલેશન્સની અંદર ક્યારેક કોઈક પ્રોબ્લેમ થયો, સમસ્યા થઈ, તો આપણો એટીટ્યુડ કેવો હોય એને સુલઝાવવાનું, એમિકેબલી એને સોલ્વ કરવાનું કે વધારે ગૂંચવાવાનું. જો આપણા અહમને આપણે વચ્ચે લાવીએ છીએ, આપણા ઈગોને વચ્ચે લાવીએ છીએ, તો એ વધારે આપણે ગૂંચવીએ છીએ. અને એક વ્યક્તિ સાથેના સંબંધો જેની સાથે આપણે જીવવાનું છે, આપણી નિયતિ છે, એની સાથે આપણે જો ગૂંચવાડાઓ વધારતા જઈએ વધારતા જઈએ, અને પછી આપણે વાત કરીએ કે મારે તો અનંત સિદ્ધ આત્માઓની સાથે મોક્ષમાં રહેવું છે, એકની સાથે જીવતા નથી આવડતું તો અનેકની સાથે, ત્યાં તો અનંત આત્માઓ છે, પહેલા તો આત્માના સ્વરૂપ સુધી કેવી રીતે પહોંચશું આપણે? ગૂંચવાડાને ઉકેલવાના છે. ન ઉકેલી શકો તો વધારે ગૂંચવો નહીં. જેટલી સમજણ આપણને મળી છે, જેટલી બુદ્ધિ આપણને મળી છે, થોડીક સમજણ જ્ઞાની પુરુષો દ્વારા, આપણા વડીલો દ્વારા, આપણા ગુરુજનો દ્વારા આપણામાં એમને મૂકી છે, એને સાચવી રાખો. જે મળ્યું છે એને વધારી ન શકીએ તો કંઈ વાંધો નહીં, એને સાચવી તો શકીએ. જો એને પણ આપણે ગુમાવી દીધું તો આ રેર છે. સમજણ બોધી, એને બોધી કહ્યું છે. અને એટલા માટે તો આપણે ભગવાનને જ્યારે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, તા દેવ દિજ બોહિમ, પ્રભુ મને બોધી આપો. લોકસૂત્ર બોલે સમાહી મનમ છે બોહી લાભો, બોધી મને જો. સમજણ બહુ દુર્લભ છે, રેર છે. અને આ સંવેગ દ્વારા તમે તમારી સમજણને સાચવો છો. અને જે અસત્ય છે, મિથ્યાત્વ છે, એનાથી તમે બચો છો. અને એ સંવેગ જો વધતો જાય વધતો જાય, અનઇન્ટરપ્ટેબલી એ ઇન્ક્રીઝ થતો જાય હૃદયની અંદર. સંવેગ જે છે એ હૃદયના, હૃદયની સ્થિતિ છે. હા, હૃદયનો પ્રેમ ચહેરા ઉપર આવે એટલે ચહેરો પ્રસન્નતાથી છલકાય છે. ચહેરો જ્યારે પ્રસન્નતાથી છલકાય, પ્રસન્નતા છલકાતી હોય છે, ખુશી પરાણે લાવવી પડે છે. કોઈને જોઈને જો સહજ પ્રસન્નતા ઉઠે તો સમજવું કે હૃદયમાં એના માટે આકર્ષીય પ્રેમ છે. અને પરાણે આવો એવું કહેવું પડે, પરાણે ખુશી લાવવી પડે, પરાણે મોઢાને હસતું બતાવવું પડે કે રાખવું પડે, એ પ્રેમ નથી હોતો. સંવેગ, અને એનાથી અહીંયા જ્ઞાની પુરુષ એમ કે છે કે આ સંવેગને જો તમે સાચવ્યું, પ્રભુના પ્રત્યેના અહોભાવને, ધર્મ પ્રત્યેના અહોભાવને, બની શકે કે એ જ જન્મની અંદર આત્મા, આ ભગવાન મહાવીરના વખતમાં કહેવાયેલી વસ્તુ છે, એટલે ચોથા આરાની વાત જેને આપણે કરીએ, ત્યારે પણ એમને કહ્યું કે મુક્તિ એ જન્મમાં મુક્તિ મળે અથવા તો ત્રીજા ભાવની અંદર. તો ત્રીજા ભાવનો ચાન્સ તો આપણે બી લઈ શકીએ. આપણે શા માટે એ ચાન્સ ન લેવો? અધ્યાત્મનો માર્ગ આપણે નક્કી કરીએ, આપણા અધ્યાત્મનો માર્ગ. પણ માર્ગ બતાવનારના માટે અને માર્ગના માટે પહેલા અહોભાવ જો હશે, એટલે આ પરિષદના દિવસો દરમિયાન જે કંઈ આપણે ધર્મક્રિયા કરીએ, નાનકડી પણ ધર્મક્રિયા, જેને જે ગમતી હોય, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પરમાત્માની પૂજા કરો, દર્શન કરો, પરમાત્માનો જાપ કરો, સ્વાધ્યાય કરો, પહેલા અહોભાવ જગાડો. એટલે કોઈ પણ ધર્મક્રિયા કરતા પહેલા મનને થોડુંક શાંત કરો. અશાંત મનથી કોઈ પણ ધર્મક્રિયા નહીં કરવી જોઈએ. આપણે ઘણી વખતે એવું માનતા હોય કે ચલો મન અશાંત છે, અત્યારે માઇન્ડ ડિસ્ટર્બ છે, સમય લઈને બેસી જાઓ, મન આપોઆપ શાંત થઈ જશે. અને કદાચ તમે બેસી ગયા, સારું કર્યું, તમે સારી ક્રિયા માટે તમે સમય પકડ્યો, પણ તમે જોજો એ શરૂઆતના 15-20 મિનિટ તમારું મન અશાંત જ રહેશે. અને કદાચ એવું પણ બને કે આખું આપણું સામાયિક જે છે એ અશાંતિમાં પસાર થઈ જાય અને 48 મિનિટ પૂરી થઈ જાય, એટલે આપણે આમ થાય કે સામાયિક થઈ ગયું.
સામાયિકનો અનુભવ કરવાનો છે.
સમતા ભાવ આવશે ક્યાંથી? મનને અશાંત, જે મનને થોડુંક શાંત કરીને પછી. એટલે સામાયિક લેતા પહેલા બે મિનિટના માટે, જો કદાચ કોઈ એવી વાત બની હોય કે જેનાથી મન અશાંત હોય, પહેલા મનને શાંત કરો, શાંતિથી બેસો, પરમાત્માનું સ્મરણ કરો. એટલે તમને ખબર છે પ્રક્રિયાઓ કેવી સરસ આપણા આચાર્યો ગોઠવી છે, કે સામાયિકની શરૂઆત કરતા પહેલા તમે ગુરુની સ્થાપના કરો છો. તમને ગેપ મળે છે ટાઈમનો, તમે નવકાર મંત્ર બોલો છો, પંચિંદ્રિય સૂત્ર બોલો છો, ગુરુની સ્થાપના. બીજી પરંપરામાં સંકલ્પ તમે કરો છો કે મારે હવે સામાયિક કરવું છે, સાવધ્ય યોગ, એનાથી મારે અલગ હટવું છે. તો આજી તમને એક બફર પીરિયડ મળે છે, તમે અશાંત છો, સામાયિક કરવું છે, એની વચ્ચે તમે આ પ્રોસેસ જે કરો છો, પંચ પરમેશ્વરી ભગવંતોને નમસ્કાર કરવા પૂર્વક ગુરુજનોને નમસ્કાર કરો છો અને માઇન્ડને મેસેજ આપો છો કે 36 ગુણો ગુરુ મજ્જ્ય, આ મારા ગુરુ છે, મારા ગુરુ આવા છે, આવા મારા ગુરુ છે કે જે મારા અજ્ઞાનના અંધકારને દૂર કરશે, એમાં તમારું મન શાંત. એટલે શાંતિથી એ ક્રિયા, બસ એના માટે છે કે મન થોડુંક શાંત થઈ જાય, પછી તમે સામાયિકની ક્રિયા. તો આ સંવેગ જે છે એને જો આપણે સાચવી રાખીએ, અને ખાસ કરીને મન જ્યારે અશાંત બની ત્યારે, જે લોકોને હાર્ટની ટ્રબલ હોય એ લોકો પોતાની પાસે હંમેશા એક ટેબ્લેટ રાખતા હોય છે. ઇન્ડિયામાં વર્ષો પહેલા એક સોર્બિટ્રેટ નામની ટેબ્લેટ આવતી હતી, હાર્ટના પેશન્ટ પોતાની પાસે રાખે, જરાક એવું અનઇઝીનેસ લાગે, એક વધારે પડતું બેચેની લાગે તો એક ટેબ્લેટ કાઢીને જીભના નીચે મૂકી. શું આપણે આપણા અધ્યાત્મના જીવનના માટે, આપણા વ્યવહારના જીવનના માટે, આપણું મન જ્યારે જ્યારે વધારે અશાંત બને, ઉદ્વિગ્ન બને, એન્ઝાયટી પેદા થાય, અને એમાંથી ક્યારેક આપણે કોઈના માટે પ્રેજ્યુડિસી તરફ જઈએ, કોઈના માટે કોઈ કન્સેપ્ટ મિસકન્સેપ્શન પેદા કરીએ, એના પહેલા આવો કોઈ એક વિચાર, એ વિચારની ટેબ્લેટ આપણા મનમાં મૂકી દઈએ, પેલી ટેબ્લેટ આ જીભ નીચે મૂકીએ છીએ, આ વિચાર આપણા મનમાં આપણે લાવીએ, જગાડીએ, અને આ સંવેગ સમ્યક અનુરાગ પરમાત્મા પ્રત્યેનો એ વખતે આપણને યાદ આપવો જોઈએ. આ પર્યુષણ દરમિયાન એક પ્રયોગ જો આપણે કરી શકીએ તો એ પ્રયોગ કરવા જેવો છે. કોઈના માટે, કોઈની સાથે કોઈ બી કારણસર કોન્ફ્લિક્ટ થયું, અને અનફોર્ચ્યુનેટલી આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ તો કદાચ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી ટોલરન્સ કેપેસિટી ઓછી થઈ ગઈ છે. નાની નાની વાતમાં આપણે એક્સાઇટ થઈ જઈએ છીએ, નાની નાની વાતમાં આપણે ઇરિટેટ થઈ જઈએ છીએ, અને આપણું એ ઇરિટેશન, આપણું એક્સાઇટમેન્ટ એ ફ્રસ્ટ્રેશન બની જાય છે, અને પછી એ ફ્રસ્ટ્રેશન જે છે આપણે એક્સપ્રેસ કરીએ છીએ, અને જ્યારે એ ફ્રસ્ટ્રેશન એક્સપ્રેસ થાય છે ત્યારે આપણને કયા શબ્દો, એ શબ્દોની ડેપ્થ, એ શબ્દોની તીવ્રતા કશું જ આપણને ખ્યાલ નથી રહેતો. કદાચ થોડીક સમયના માટે, થોડાક સમય માટે આપણે બેહોશ બની જઈએ છીએ. એ વખતે આ પર્યુષણના દિવસો દરમિયાન કોઈ વ્યક્તિની સાથે કદાચ કોઈ બી કારણસર ક્યારેક એનો ભૂતકાળ આપણને યાદ આવ્યું, કોઈ માણસને જોયો ને એને પહેલા કંઈક આપણી સાથે મિસબિહેવ કર્યું છે, અન્યાય કર્યો છે, યાદ આવી ગયું આપણને, તો એ વખતે એના માટે અરુચિનો ભાવ પેદા થાય, એક ડિસ્ગસ્ટની સેન્સ અંદરમાં જાગે, ગમે નહીં, અને આપણે ચહેરા ઉપર દેખાડીએ ઘણી વખતે એ વ્યક્તિને જોઈએ, બોડી લેંગ્વેજ આપણી બદલી નાખીએ, થોડુંક એનાથી બચીએ. અને આપણા પ્રભુએ કહેલી એક વાત યાદ કરીએ, આ જીવાત્મા છે, ભલે તમને એનું નામ યાદ આવે, એનો ચહેરો યાદ આવે, ચહેરો સામે છે, વ્યક્તિ સામે છે, એને કરેલો અન્યાય યાદ આવે, અને એના કારણે આપણા મનની અંદર ગુસ્સો જાય, આપણે ત્યારે વિચાર કરીએ કે આ એક જીવાત્મા છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, આમાં પણ મારા જેવો આત્મા રહે છે, અને મારા પ્રભુએ કહેલું છે, જ્ઞાની પુરુષોએ કહેલું છે કે દરેક જીવાત્માની અંદર સુષુપ્ત ચેતનાના રૂપે એક શુદ્ધ આત્માનો અંશ રહેલો છે, એનો આત્મા પણ શુદ્ધ આત્મા છે, તો હું એનું ઇન્સલ્ટ કરીશ, હું એને કડવા શબ્દો કહીશ, હું એને અપમાનિત કરીશ, હું એને હર્ટ કરીશ, તો શું એ વાઇબ્રેશન્સ એ શુદ્ધ આત્માને અસર નહીં કરે? બસ આવો એક નાનો વિચાર, આ શુદ્ધ આત્મા છે, અલ્ટિમેટલી આ પ્યોર આત્મા છે, મારે આ દિવસો દરમિયાન કોઈને કશું જ કહેવું નથી, પેલા તમે કોઈને કંઈ જ કહેવાનું નથી. આવો થોડોક વિચાર કરીને આપણા મનને વાળી દઈએ તો આ પર્યુષણ જે છે ને, પરિઉષ આપણે જાતની સાથે આપણા સ્વની સાથે રહેવાનો એક ચાન્સ છે આપણને, એ ચાન્સ ગુમાવવો ન જોઈએ. ક્યારેક ગ્રાન્ડ કિડ્સની સાથે રહેવાનો ચાન્સ મળે તે ચાન્સને ગ્રેપ કરવા માટે આપણે કેટલા તૈયાર હોઈએ છીએ, અને ચાન્સ મળે તો ચાન્સને આપણે કેટલી રીતે એન્જોય કરીએ છીએ, તૈયારી કરીએ છીએ. જવાનું હોય બેબી સિટિંગના માટે, પણ મનમાં શું હોય, ગ્રાન્ડ કિડ્સ સાથે રહેવા મળશે આપણને, એના માટે તૈયારી કરીએ છીએ ને, એનો આનંદ અનુભવીએ છીએ આપણે મનની અંદર. તો દરેક જીવાત્માને ચૈતન્ય તત્વને જોઈને આપણે આનંદ કેમ ન અનુભવી શકીએ? અને ચૈતન્ય સ્વરૂપ આત્માનો આપણી સાથે કંઈક સંબંધ હોવો, કનેક્શન હોવો, કનેક્શન છે, કોસ્મિક કનેક્શન છે દરેક ચૈતન્ય તત્વની સાથે. પર્વના દિવસોની અંદર પર્યુષણની ઉપાસના એને આપણે આપણી જાતની સાથે જવું હોય, જાતમાં જીવવું હોય, થોડાક આવા પ્રયોગો આપણે કરીએ તો સંવેગનો ભાવ, અને જ્યારે પ્રભુને યાદ કરશું ને ત્યારે પછી બીજું બધું બીજાના દોષો ગૌણ થઈ જશે. આ મારા પ્રભુના ધર્મની આરાધના કરે છે, જે પ્રભુનો માર્ગ મને મળ્યો છે એને મળ્યો છે, સાધર્મિક છે. વ્યક્તિને જોઈને સંબંધોનું લેયર પછી પેદા કરો, પહેલા આ સાધર, પહેલા તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પછી મારા સાધર્મિક છે, કારણ કે પ્રભુના માર્ગે આ છે. આવો એક ભાવ પેદા કરો તો આપોઆપ ગુસ્સો કદાચ આવશે, દ્વેષ જાગશે, ધીમે ધીમે વિલીન થઈ જશે, બહુ જલ્દી ઉતરી જશે ગુસ્સો, કારણ કે આરાધના તો કરવાની છે, અને આરાધના કરવા માટે પુરુષાર્થ પ્રયત્ન કરવાનો છે, એના વગર નહીં થાય. આપણે એમ જ્યાં માનીએ કે દેરાધનામાં જઈને બેસીએ અને ભગવાનને હાથ જોડી લઈએ આપણું કલ્યાણ થઈ જાય, અને ઘણા લોકો તો હવે જવા ખાતર જવું પડે, પર્યુષણના દિવસો છે તો કોઈ આપણને એમ કહેશે અરે તમે પર્યુષણમાં દેરાસરમાં ન દેખાયા, અરે દેરાસરમાં કોઈને જોવા માટે આપણે જઈએ છીએ કે ભગવાનને જોવા માટે આપણે જઈએ છીએ, કોઈ આવ્યું કે નથી આવ્યું એની આપણે નોંધ લઈએ છીએ. આ બધી જે આદતો આપણને પડી ગઈ છે એમાંથી થોડોક બચીએ, આપણે જઈએ દેરાસરે, પણ લે દેવ ચોખા અને મુખ મારો કેળો, ચોખા ચડાવ્યા કે ન ચડાવ્યા, ચોખા મહત્વનું નથી, ચોખા ચડાવવા મહત્વના નથી, ચોખ્ખા થઈને જવું એ મહત્વનું છે, હૃદયને ચોખ્ખું કરીને જવું, ચોખ્ખું હૃદય ભગવાનને સમર્પિત કરીએ આપણે એ વધારે મહત્વનું છે. ચોખા તો પદાર્થ છે, અને કોઈ પણ પદાર્થ અલ્ટિમેટલી એક ડિસ્ટન્સ પેદા કરે છે, ઠીક છે, વ્યવહાર માટે પદાર્થો બરાબર છે, પણ પદાર્થ ડિસ્ટન્સ પેદા કરે છે એ હકીકત છે. પરમાત્મામય બની જઈએ, પ્રભુમય બની જઈએ, સંવેગનો ભાવ વધે, અને સંવેગનો ભાવ વધશે એટલે નિર્વેગ, નિર્વેગ એટલે જે કંઈ પણ ખોટું છે, અસત્ય છે, મિથ્યા છે, જે સાચું નથી, કદાચ સુખ પણ હોય, એટલે પદાર્થજન્ય જે સુખ જે છે જે જતું જ રહેવાનું છે, જે સુખના પડછાયામાં દુઃખ છે, જે સુખની પાછળ દુઃખ સંતાયેલું છે, એના પ્રત્યે એક જાતનો આપણને વિરક્તિનો ભાવ, અનાસક્તિનો ભાવ, ડિટેચમેન્ટની સેન્સ એ પેદા થશે. અનાસક્તિનો ભાવ કેળવવો પડે છે, સંવેગ વધે એની સાથે સાથે થોડુંક મન અનાસક્ત બને, નાની નાની વાતોમાં આપણો આગ્રહ જતો રહે, નાની નાના પદાર્થો માટેનો આપણો આગ્રહ જતો રહે, મને આવું જ જોઈએ, આવું હોય તો જ મને ગમે. અરે અલ્ટિમેટલી પદાર્થ છે, પદાર્થ પોષણ કરવા માટે છે, આપણા ભાવોનું શોષણ કરવા માટે નથી. અને જ્યારે કોઈ પદાર્થના કારણે, વસ્તુના કારણે આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે આપણે આપણા શુભ ભાવોનું શોષણ થવા દઈએ છીએ. એ પદાર્થ, એ વસ્તુ આપણા શુભ ભાવનું શોષણ કરી લે છે. પદાર્થોના દ્વારા એક્સપ્લોઇટ થવાની જરૂર નથી, એનાથી બચવાનું છે. એટલે પદાર્થની એક વાસ્તવિકતા, થોડોક વિરક્તિનો ભાવ, ડિટેચમેન્ટનો ભાવ. ડિટેચમેન્ટનો ભાવ કોના માટે? જે આપણી ઇન્દ્રિયો છે, સેન્સ ઓર્ગન્સ છે, એના પ્લેઝરના જે મીન્સ છે એના માટે ડિટેચમેન્ટનો ભાવ. વ્યક્તિ માટે, જે વ્યક્તિની સાથે આપણે જીવીએ છીએ, ચૈતન્ય સ્વરૂપ આત્મા માટે ડિટેચમેન્ટનો ભાવ પેદા નથી કરવાનો. એના માટે તો ખૂબ આદર, ખૂબ રિસ્પેક્ટ, એને કઈ રીતે આપણે સહાયક બની શકીએ એવો એક ભાવ આપણે પેદા કરવાનો છે. અને જેમ જેમ આપણે ડિટેચ થઈશું એટલે આપોઆપ હિંસા આરંભ અને પરિગ્રહ, હિંસા આપણી જીવનમાંથી ઓછી થશે, વાયલન્ટ એટીટ્યુડ આપણો ઓછો થઈ જશે. વાસ્તવિકતાને સમજવાની કોશિશ જો આપણે કરીએ તો આપણી વાયલન્સ જે છે, આપણી હિંસા અને હિંસાનો ભાવ, એ આપોઆપ આપણામાંથી જતો રહે. અને આ બે વસ્તુઓ જ્યારે આવે છે ને, ત્યારે રિયલ સાચા અર્થમાં ધર્મ આપણને ગમે છે. આ જ ધર્મ છે. જ્યારે આપણે શાંત બનીએ છીએ, આપણો સ્વભાવ છે ને, સ્વભાવ એ જ આપણો ધર્મ છે. જ્યારે આપણે પ્રસન્ન રહીએ છીએ, આનંદમાં રહીએ છીએ, કારણ વગર મન પ્રસન્ન રહે, બસ એ આપણો સ્વભાવ છે. એટલે ધર્મની શ્રદ્ધા આપણને જાગે છે, અને એ ધર્મ, ધર્મના પરિણામે રિઝલ્ટ શું આવે છે, સહજ રીતે સુખ સગવડતા મળી ન મળી કંઈ વાંધો નહીં. વિરક્તિનો ભાવ, મળ્યું તો ઠીક છે, ન મળ્યું તો કઈ, મળ્યું તો વાહ ભાઈ વાહ, ન મળ્યું તો ભાઈ વાહ ભાઈ વાહ, કશો જ વાંધો નહીં. સહજતા જીવનની અંદર, સરળતા હશે તો સહજતા આવશે. અને મન જે છે, કંઈક ત્યાગ કરવા માટે, આ દિવસો દરમિયાન આપણે ઉપવાસ, આઈમ્બીલ, તપશ્ચર્યા કરીએ, બહારનું હરવાનું ફરવાનું મોં શોખ ઓછા કરી દઈએ, આપણી જાતને કોન્ટ્રેક્ટ કરીએ, આપણા વ્યવહારોને કોન્ટ્રેક્ટ કરીએ, અને આ રીતે એક અધ્યાત્મના માર્ગે આપણી યાત્રા આગળ વધે છે. બીજાઓને દુઃખ આપવામાંથી બચી જઈએ છીએ, કારણ કે આપણે આપણા પોતાનામાં જીવવાની આપણને આદત પડી જાય તો બહાર જરૂર પૂરતા જ બહારના કોન્ટેક્ટ રાખવાના, બાકી આપણે આપણા પોતાના ભીતરમાં. કદાચ સુખ દુઃખ તો આવે કર્મોના ઉદયથી, આપણી પોતાના ભીતરની જે એક સ્થિરતા છે એ ડિસ્ટર્બ થવી ન જોઈએ. આના દ્વારા એ થાય છે, માનસિક દુઃખો આપણા ઓછા થઈ જાય, મેન્ટલ એજ્યુટેશન, મેન્ટલ ઇરિટેશન ધીમે ધીમે પેસિફાઈ થઈ જાય, શાંત થઈ જાય. સંવેગ, નિર્વેદ અને ધર્મની શ્રદ્ધા, આના ઉપરનો આપણો આજનો આ સ્વાધ્યાય હું અહીંયા પૂરો કરું છું. પર્વના દિવસો દરમિયાન આપણે થોડુંક આપણા સ્વમાં જીવવાની કોશિશ કરીએ, બહારનું ઓછું જોઈએ. જવાબદારી છે આપણી, એક કમિટમેન્ટ છે આપણું, ફેમિલી લાઈફમાં, બિઝનેસ લાઈફમાં, સોશિયલ લાઈફમાં, સંજ્ઞા માટે એટલો રોલ આપણે અદા કરીએ, પણ આપણા અંદરના મનને આ બધાથી અલગ રાખીએ. એટલે બહારની કોઈ પણ ઇફેક્ટ, બહારની કોઈ પણ ઇન્ફ્લુઅન્સ આ પર્વના દિવસો દરમિયાન આપણા વિચાર જગતમાં આપણે ઓછી ને ઓછી એની ઇમ્પ્રિન્ટ લઈએ. આવું આપણે કરીએ તો આ આરાધના, સાધના સાર્થક થશે અને આપણા પર્યુષણ આનંદમય બનશે. આવા ભાવ સાથે સ્વાધ્યાય સમાપ્ત કરું છું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામી દુઃખ.